ಸ್ಮಿತರುಚಿರ ಪೂರ್ಣೇಂದುವದನ ಪ್ರಫುಲ್ಲಾಂಬೋಜನ್ಮ ಸದಸದೃಶ ಶೋಭಾ ಸಕಲ ಜೀವಾತಿ ಸುಖದೋ ಮಹಾಶ್ರೇಯೋ ಮೂರ್ತಿ ಜಯತಿ ಸಹಿ ನಾರಾಯಣ ಸೋದುರ್ಜಯಂ ನಿತ್ಯಂ ನಿಯಮಾಚಾರನಿರುತೆ ಅಪಿ ಬ್ರಹ್ಮೇಶಾನ ಪ್ರಮುಖ ಸುರ ಸಂಗೇ ಮನಸ್ತತ್ತುರ್ಣಾಂ ಪ್ರಸವಮಿ ಕೋರ್ವಂ ಶ್ರಿತಃ ಪ್ರಸವಮಿ ಕೋರ್ವಂ ಶ್ರಿತಃ ನರೋ ಭಾಗ್ಯಗಣಾನಾಂ ದಿಶತು ಸಮತಿ ಮೇ ಹರಿ ಸ್ವಾಮಿ ನಾರಾಯಣೋ ನೀಲ ಕಂಠೋ ನಾರಾಯಣೋ ಹರಿ ಹರಿ ಕೃಷ್ಣಶ್ಚ ಸಹಜಾನಂದ ಕೃಷ್ಣೋಸ್ತು ಮೇ ಶ್ರೂಯತಾಂ ದೇವ ದೇವೇಶ ಸ್ವಾಮಿನಾರಾಯಣ ಪ್ರಭೋ ತ್ವದೀಯೇನಾವಧಾನೇನ ಕಥಯಿಷ್ಯೇ ಸುಭಾಃ ಕಥಾಃ ಓಂ ಶ್ರೀ ಪೂರ್ಣ ಪುರುಷೋತ್ತಮಾಯ ನಮೋ ನಮಃ ಶ್ರೀ ಸಹಜಾನಂದ ಸ್ವಾಮಿನೇ ನಮೋ ನಮಃ ಶ್ರೀ ಘನಶ್ಯಾಮಾಯ ನಮೋ ನೀಲಕಂಠಾಯ ಸರಜದಾಸಾಯ ನಿಷ್ಕುಳಾನಂದ ಕಾವ್ಯ ಅಂತರ್ಗತ ಆಪಣೆ ಗತ ದಿನೆ ಹರಿಶ್ಚಂದ್ರ ರಾಜನ ಆಖ್ಯಾನ ಸಾಂಭಳ್ಯವು ಬಾಲ ಭಕ್ತೋ હરિશ્ચંદ્રના જીવનમાંથી આપે ઘણું ઘણું લીધું હશે એવી આશા રાખ્યા. સારીએ હરિશ્ચંદ્ર રાજાની કથા એક સત્ય ઉપર હતી. ટૂંકો કહેવાનો આશય, માણસ સત્ય ન છોડે, ગમે તેવી વિષમ પરિસ્થિતિ થાય છતાંય માણસ સત્ય ન છોડે. અને કહીએ તો માતા પિતાએ પોતાના બાળકોને પ્રતિદિન એવો ઉપદેશ આપવો જોઈએ કે બેટા જિંદગીમાં ક્યારેય ખોટું ન બોલીશ, કાયમ આ ઉપદેશ આપના પરિવારને આપો. પહેલા આપ વર્તનમાં લઈ પછી ઉપદેશ આપશો તો તમારા છોકરાઓને તમારો ઉપદેશ લાગશે. તમે ખોટું બોલતા હશો તો છોકરાને તમે ખોટું બોલવાની ના કહેશો તો એ સામી અપીલ કરશે, ખોટું તો તમે બોલો. એક વાર અમે એક ગામમાં બેઠા હતા, ત્યાં એક હરિભગત દર્શને આવ્યા, સાથે એનો છોકરો હતો. પછી હરિભગત અમારી પાસે બેસીને બધી વાતો કરતા, એમાં મોટી મોટી વાતો એને કરી કે મારે તો આમ ભજન કરવું છે, મારે તો આમ નિયમ રાખવા છે. એનો છોકરો ધીમે રહીને એવું બોલ્યો, સ્વામી આ મારા બાપા છે ને, એ અહીં તમારી આગળ બેઠા હોય ને ત્યાં સુધી હરિભગત હોય છે. એને આવું કહ્યું, અહીં તમારી આગળ બેઠા હોય ને ત્યાં સુધી જે હરિભગત હોય છે, અહીંથી બહાર નીકળે ને પછી મને ખબર હોય ને એ શું કરે છે. દુકાને બેહે ને મારા બાપા દુકાને, એટલે હરિભગત કોઈને લાગે જ નહીં, એવું કહી દીધો. માણસ આવું જીવન ન રાખે, મંદિરમાં હોઈએ ત્યાં સુધી જ આપણે હરિભગત લાગીએ બધાને, અને મંદિરમાંથી બહાર નીકળ્યા પછી આપણે બીજાને ભક્ત ન દેખાઈએ, ભક્ત ન લાગીએ, એવું જીવન ન રખાય. એમ જીવન સત્ય નિષ્ઠા વાળું રાખો. એક આપણા સંતો દાખલો દે છે. એક વાર એક ગામડામાં એક ધરમસિંહ કરીને દીકરો, એક ડોશી માનો. આ ધરમસિંહ બહુ સત્ય નિષ્ઠા વાળો થયો એની કથા વખણાય છે. અને ધરમસિંહ સત્ય નિષ્ઠા વાળો છે એનું કારણ એની માતા હતા. એ ધરમસિંહ નાનો હતો ત્યારથી એની માતા એને એવું કહે, બેટા જીવનમાં કોઈ દિવસ ખોટું ના બોલી, કાયમ આ ઉપદેશ આપ. બેટા નાનપણથી કે જીવનમાં ક્યારેય તું ખોટું ના બોલી. બીજું વાક્ય એવું કહે કે બેટા એક ઈશ્વર સિવાય કોઈથી તું ડરીશ નહીં, એની માનો ઉપદેશ. બાળક અને માતાનો ઉપદેશ બહુ અસર કરે છે. હા, જે બાળક સંસ્કારી હોય સમજી લેવું જોઈએ, એની માં અવશ્ય સંસ્કારી હશે. માતાના જીવનની બાળક ઉપર બહુ ગહેરી અસર પડે છે. માતા પિતા અને ઘરનું જે વાતાવરણ છે ખાસ કરીને બાળકોને એ અસર કરે છે. ખાસ આ કથા ઉપર ધ્યાન દો. કહું છું એ 100% સાચું છે. માતા પિતાના જીવનને જેવું જોવે ને એવું છોકરા જીવે. માતા પિતા જેવા વર્તન કરે છે તેવા સંસ્કાર છોકરામાં ઉતરે છે. જે ઘરમાં પ્રતિદિન ઝઘડા થાય છે તો એ છોકરું, એ ઘરનું છોકરું ઝઘડાખોર થશે. માટે ઘરનું વાતાવરણ ગૃહસ્થી લોકો બહુ પવિત્ર રાખે, બહુ મર્યાદા વાળું રાખે. અને બીજી ખાસ ભલામણ કરી દઉં સાથોસાથ, આજ કલયુગ છે, આજ કલયુગ છે. આજ બાળક જન્મે ને ત્યારથી જ એને સંસારની બહુ માયા વ્યાપી જાય જન્મે ત્યારથી. આજ કલયુગના નાના નાના છોકરા પણ બધી વાત સમજે છે, પેલાના જેવું નથી. પેલા તો 11-11 વર્ષના થાય ને ત્યાં સુધી તો ચડ્ડી નહોતા પહેરતા. આ વડીલોને પૂછજો, લાંબી સાળ વાળું પેરણ પહેર્યું હોય ને ઉભી બજારે દોડ્યા જાય ને દોડ્યા આવે. 11-11, 12-12 વર્ષના થાય ત્યાં સુધી તો પૂરા કપડા નહોતા પહેરતા. આજ કલયુગમાં છોકરો મહિનાનો ન થયો હોય ત્યાં એને ચડ્ડી પહેરાવવામાં આવે. કલયુગના છોકરા નાનેથી મા સમજદાર છે, કોઈ એવી મૂર્ખામી ના કરે કે આ નાનો છે ને આને શું ખબર પડે, એવી મૂર્ખામી ના કરે. પોતાનું જીવન વ્યવસ્થિત જીવે. મારો કહેવાનો આશય એ છે કે છોકરો નાનો છે એને કાંઈ ન ખબર પડે એમ માની અને પતિ પત્ની વિવેક ન ચૂકે. ખાસ ધ્યાન દો કથામાં, વિવેક ન ચૂકે. મારી પાસે એવા ઘણા સમાચાર આવેલા છે, ઘણા છોકરાના સમાચાર. માટે ખાસ ધ્યાન આપે આ કથામાં. સંસારી લોકો, નાનું એવું બચ્ચું જ્યાં સુધી બેઠું હોય ત્યાં સુધી પતિ પત્ની વિવેક નથી. પોતાનું જીવન વ્યવસ્થિત જીવે. કારણ કે જો એ નરનારી વિવેક ચૂકશે તો એની ભયંકર અસર એ બાળક ઉપર પડશે, અને એ બાળક ઘરમાંથી જ બગડવાનું શીખશે. સમજજો, ઘરે જ એને બગડવાની નિશાળ છે. માટે હરેક મા બાપ પોતાના બાળકો ઉપર પોતાના જીવનની ખરાબ અસર ન પડે એની પૂરેપૂરી તકેદારી રાખે, પૂરેપૂરી તકેદારી. કાયમ પોતાના બાળકોને ઉપદેશ દે કે જિંદગીમાં ક્યારેય ખોટું ન બોલશો. એમ નિયમ લ્યો, આજથી દરેક નિયમ લ્યો કે આપણા બાળકોને કાયમ એ કેમ ખોળામાં બેસાડી અતિ વાલથી કહો, બેટા તું અમારું ફરજન છો, જિંદગીમાં ક્યારેય ખોટું ન બોલી. કહો કે નહીં કહી શકાય? તમને ખોટું પ્રિય છે? અહીં બેઠા છે એને કોઈને અસત્ય પ્રિય હશે? અરે હું તો કહું છું કે માણસ માત્ર કોઈને ખોટું પ્રિય નથી. બહુ સમજવા જેવી વાત છે. દુનિયામાં કોઈને ખોટું ગમતું નથી, છતાંય ખોટું કરે છે. તમે સવાલ કરશો કે એને ખોટું ગમતું નથી તો ખોટું કરે છે શું કામ? તમને દાખલો દો, બાપ ગમે એટલું ખોટું કરતો હોય, હા બાપ ગમે એટલું ખોટું બોલતો હોય, અરે એ ચોરી લેતો હોય, એ ચોરતો હોય ધંધામાં બીજે ત્રીજે, એ પોતે બાપ ચોરી કરતો હોય પણ એને કપડા ઉતારીને મૂક્યા હોય અને છોકરો માલિકોરથી 50ની નોટ ચોરી લે, એના બાપને ખબર પડે એટલે કાન પકડી છોકરાને 2 થપાટ માર, બોલે ચોરી કરે? છોકરો એમ કે ના મેં ચોરી નથી કરી, એટલે બીજી 2 મૂકે, પાછો ખોટું બોલે? એનો મતલબ એ છે કે એનો બાપ કોઈથી ખોટું બોલતો નથી, ચોરી કરતો નથી. એમ આને 50 રૂપિયાની ચોરી કરી, ઓલો તો કેટલું તારવી લેતો હોય, હા કેટલું કાઢી લેતો હોય, કેટલું ખોટું બોલતો હોય, પણ એને છોકરે જયારે એના ખિસ્સામાં હાથ નાખ્યો ને તો કે ખોટું બોલાય, ચોરી કરાય, છોકરો હારો હોય ને તેમ કે બાપા તમ નથી કરતા. મારો કહેવાનો આશય એ છે કે ખોટું કોઈને ગમતું નથી અને ચોરી કોઈને ગમતી નથી. ભલે માણસ કરે છે તેમ છતાં એને ચોરી ને ખોટું ગમતું નથી, અને જો એને ખોટું ગમતું હોય અને ચોરી ગમતી હોય તો પોતાનો છોકરો પોતાનું ખીચું કાતરે ત્યારે એમ કેવું પડે, સાબાશ છે બેટા, સાબાશ ધન છે તને, હા. અને છોકરો ખોટું બોલે તેમ કેવું પડે, સાબાશ છે કે કોઈ મા બાપ એમ જ કે ખોટું બોલે? વિચાર કરો. માટે માણસ ખોટું ન બોલે. આ ધર્મસિંહ છોકરો કાયમ એની માં એમ કે બેટા ખોટું ન બોલાય, અને કોઈથી ન બેવું, એક ઈશ્વર સિવાય, ભગવાન સિવાય કોઈથી બેવું નહીં. દિવસો જતા આમ છોકરો મોટો થયો, એની માતાનું નામ ગુલાબભાઈ છે. છોકરો મોટો થયો એટલે રડવા જવાની ઈચ્છા થઈ. એની માને કહે છે, માં હું કઈક કમાવા જાઉં, બેટા ક્યાં જઈશ? માં દ્વારકા જાઉં, ત્યાં જઈને શું કરીશ? કઈક ધંધો કરીશ, એમાંથી કમાઈશ. બહુ સારું બેટા, તૈયાર થા. જૂના જમાનાની વાત છે. છોકરો દ્વારકા જવા તૈયાર થયો એટલે એની માએ છોકરાને 40 સોના મોરો આપી. પણ એ વખતે તો પૈદલ જવાનું, જંગલ વિસ્તાર જાજો, વચ્ચે ચોર લૂંટારાની પણ બહુ બીક. એટલે એની માએ એક વાહડાની લાકડી એને હોરું ફાંકું કરી એમાં સોના મોરો ભરી દીધી અને એને ડટ્ટો મારી દીધો. એટલે આમ તમે દેખો તો તમને આમ હાથમાં રાખવાની ખાલી લાકડી લાગે. ઘણા માણસ આગળ લાકડી નથી હોતી પણ માલિક ગુપ્તી હોય. હા, આપણે એમ થાય કે આ વડીલ છે ને તે ટેકા માટે લાકડી રાખે છે, પણ આમ ખે હે ને તો માલિક થી સરો નીકળે. આ લાકડીની અંદર સોના મોરો ભરી દીધી, દાટો માલ દીધો, કોઈને ના ખબર પડે, લાગે બસ લાકડી. પછી કહ્યો કે બેટા જા, જો કોઈ દી ખોટું બોલીશ નહીં, હા ભગવાન સિવાય કોઈ થી ડરીશ નહીં, એમ કહ્યું. એની માએ માથે હાથ મૂકીને આશીર્વાદ આપ્યો, જા. આ ધરમસિંહ દ્વારકા જવા નીકળ્યો, વચ્ચે જાતા જંગલ આવ્યું. પોતે જંગલમાં ચાલ્યો જાય, ભગવાન સ્મરણ કરતો જાય. એકલો રસ્તામાં ચાલ્યો જાય છે, એમાં ડાંકુ લોકોની ટુકડી બેઠેલી, 15-20 લૂંટારા. એમાં મોટો હતો એ બધાનો આગેવાન, બોસ કહેવાય છે ને, એનું નામ અભે. આ અભે લૂંટારો અને એના સાથીદારો બધા બેઠેલા. એક જણો ઝાડે ચડેલો, એને સમાચાર આપ્યા, નીચે એક માણસ આવે, બધા સાવધાન થઈ ગયા, ચાલો લૂંટો. આવીને ઘેરી વળ્યા ધરમસિંહ સાથીદારો. અભે તો ઝાડવા નીચે બેઠો, સાથીદારો બધા આવીને ઘેરી વળ્યા, લાવે લાવે એમ કરીને સીધો પકડી ખિસ્સામાં નાખે છે. તપાસવા માંડ્યા, બધું તપાસી ને મોઢું બગાડીને કેમ કઈ ન મળે, કે આ તો લુખો નીકળ્યો એમ કરી. અને સાથીદારો બધા પાછા ગયા. ઓલો અભ્ય ઝાડવીને ટેકે બેઠેલો ને એને જઈને કે કશું જ નથી એમની આગળ. અભ્ય કે ભલામણ ન હોય એવું બને એ પંડ્ય ઉભો થયો. એ પંડે ઉભો થયો, પેલા છોકરા આગળ જઈને કે અલા ક્યાં જાશ? દ્વારકા જાઉં છું. શું કરવા જાશ? તો કમાવા હારું જાઉં છું. દ્વારકા કમાવા જાશ? તો કે હા. તો કે કમાવા તું જાતો તો કઈક ધંધો કરવા માટે પૈસા તો હારી લેતો જાતો ને, તારે ઘરે કઈ નથી? તો કે છે. શું છે? 40 સોના મોરો છે. કહી દીધું. એની માએ કહ્યું હતું ને કે બેટા કોઈ દિવસ ખોટું બોલીશ નહીં. આ બે કે છે ક્યાં છે? આ લાકડી માં છે, ડટ્ટો કાઢો. અભે ડટ્ટો કાઢ્યો, આમ લાકડી ઊંધી કરી તો સોના મોરો નીકળી. અભે તો આભો બની ગયો, ઘણા વર્ષથી લૂંટફાટ કરતો, પણ એની જિંદગીમાં કોઈ બી ઘટના નહીં ઘટેલી એવી આજ ઘટના ઘટી. અભે કે છે ભલા માણસ, તે એમ કહ્યું હોત કે મારી આગળ કશું નથી તો અમે તને શું કરત? તે કેમ કહી દીધું? ત્યારે એ છોકરે એમ કીધું, મારી બા મને કાયમ એમ ઉપદેશ દેતા હું નાનો હતો ને ત્યારથી, બેટા જિંદગીમાં ક્યારેય ખોટું ન બોલે. મારી બાએ ના કહી ખોટું બોલવાનું એટલે મેં કહી દીધું. અભે કે ભલા માણસ, તને એ વિચાર ના આવ્યો કે હું જો કહી દઈશ તો આ ચોર લોકો મારી સોનામરો ચોરી જશે, મને મારી નાખશે? ત્યારે છોકરો કે મારી બા કાયમ મને એમ કહે છે કે એક ભગવાન સિવાય કોઈથી ડરીશ નહીં, એટલે મને તમારો ડર ન લાગ્યો. હું કોઈથી ન ડરતો કે એક ભગવાન સિવાય, અને ક્યારેય ખોટું બોલતો નહીં. અભય ઓલા બધા લૂંટારા જાડવા હેઠે ઉભા થાય ને બોલાવ્યા, એની કરાવો એની કરાવો, એ બધા હરામી એની કરાવો કે લૂંટારા બધા આવ્યા. તમે બધા ગઢા થયા ને હું ગઢો થયો કે આમ નામ લૂંટફાટ કરીને આપણે આપણા મા બાપ લઈ જવા કે ધિક્કાર છે આપણને, આપણા મા બાપ ને ધિક્કાર છે મૂર્ખા ને, કોઈ દી હાસો ઉપદેશ આપ્યો નહીં કે ખોટું બોલવું નહીં, આવું કોઈ દી એને કઈ શીખવાડ્યું નહીં કે એ એવા ને આપણે એવા. જો આ છોકરો કે સાક્ષાત સત્ય ની મૂર્તિ છે આ કે છે. પગે લગો કે બોલે અભય કે કોણ? આનું નામ સાચો મહાત્મા પુરુષ કહેવાય કે નથી કોઈ થી બીતો, નથી ખોટું બોલતો કે અભય પગે લાગ્યો, ગળગળો થઈ ગયો કે મારી જિંદગીમાં પહેલી ઘટના છે. ધન્ય છે તારા સત્ય ને, આજ તારું સત્ય જોઈને આજ હું નિયમ લઉં કે હું મારી જિંદગીમાં કોઈ દી ખોટું નહીં બોલું અને કોઈ દી ચોરી નહીં કરું. પેલા સાથીદારોને કે હાલો આજથી જીવન પલટો, આ છોકરો આપણો ગુરુ, આજથી આપણે આ ધંધો છોડી દેવાનો, ખોટું નહીં બોલવાનું, ભગવાન સિવાય કોઈથી નહીં બીવાનું. એ બધાએ ત્યાં નક્કી કર્યું. એક આ ધર્મસિંહ છોકરાની સત્ય નિષ્ઠા જોઈને લૂંટારા સુધરી ગયા. બોલો અભય પગે લાગ્યો છે ભાઈ જા, આજ તો તે અમારી આંખ ખોલી નાખી, સોનામરો બધી પાછી ભરીને પેક કરીને લાકડી આપી દીધી. છોકરો ચાલતો થયો. સમજે આ કથામાંથી ભગવાનના ભક્ત આ ધર્મસિંહ છોકરાનું આ ધ્યાન નાનું છે બહુ સમજવા જેવું છે. હું પ્રશ્ન કરું કે આપણને કોઈ ચોર બોર મળ્યા હોય તો આપણને કે છે તારી આગળ તો કે કઈ ન મળે, આપણે કહી દઈએ ખરા? આપણે ન કહીએ, બતાવીએ જ નહીં, ઓલે મારી લઈ જાય ભલે. પછી ધર્મસિંહ નું જીવન જોઈને સામાન લૂંટારાનું જીવન સુધરી ગયું. વિચારવા જેવી આ બાબત છે, આપણું જીવન જોઈને સામાનું જીવન સુધરી જાય? ઘણાના તો એવા જીવન હોય આપણું જોઈને બીજાનું બગડી જાય, સુધરે નહીં. હા આપણું જીવન જોયું હોય ને તો ઓલ્યો સુધરે ક્યાંથી, બગડી જાય. માટે જીવનમાં સત્ય રાખે માણસ. હરિચંદ્ર ની કથા સત્ય ઉપર આપણે સાંભળે. હવે આગળ વધીએ. હવે રાજા રંતિદેવ ની કથા આવે છે. વર્ષો યુગો પહેલા થઈ ગયો આ રાજવી, જેની પુરાણોમાં કથા લખાણી, એના જેવો મહાન પરોપકારી પ્રાયઃ જગતમાં કોઈ નહીં થયો હોય એવો જબરજસ્ત પરોપકારી આ રાજા થયો. પરોપકાર ઉપર કથા આવે છે, સત્ય ઉપર કથા આપણે સાંભળી, પ્રહલાદ ની કથા ટેક ઉપર સાંભળી, ધ્રુવ ની કથા પુરુષ પ્રયત્ન ઈશ્વર મેળવવા માટે એના ઉપર સાંભળી, હરિચંદ્ર ની કથા આપણે સત્ય ઉપર સાંભળી, હવે રંતિદેવ ની કથા આપણે પરોપકાર ઉપર સાંભળવાની છે. એક એક ભક્તના એક એક મહાન ગુણો છે, આપણા જીવનમાં એક ગુણો ઉતરે બસ કથા કર્યાનો આ હેતુ છે. સાંભળો ભાવથી રંતિદેવ ની કથા. સુણો વળી કહું રંતી દેવની રીત જે, સુણો વળી
સુણો દયા ચિત્ત જે.
ભક્તિદેવની કથા. સ્વામી કહે છે, અતિ ભાવથી સાંભળો, પ્રભુનો ભક્ત હતો એ રાજા, પવિત્ર હતો એ રાજા, અતિ ધાર્મિક હતો, બીજાને સુખી કરવા માટે સ્વયં દુઃખ વારી લેતો, પરને સુખી કરવા માટે પોતે દુઃખ સ્વીકારી. આવું થવું બહુ મુશ્કેલી વાળું છે. આપણે તો વિચારધારા મોટા ભાગની માણસની, હું સુખી થવો જોઈએ, સામાનું જે થવું હોય થાય, બોલો આવી વિચારધારા વાળા. આમાં કયો એને બીજાને સુખ દેવા માટે કેટલું શરીરે સહન કર્યું. માણસ શીખે આમાંથી. માનવ માત્ર પ્રતિદિન કંઈક ને કંઈક પરોપકાર કરે. હા, કંઈક ને કંઈક પરોપકાર કરો પ્રતિદિન, કંઈક ને કંઈક પરોપકાર. કોઈ દિવસ આપણો એવો ન હોવો જોઈએ કે એ દિવસમાં આપણે કંઈક પરોપકાર ન કર્યો હોય. એમ આપણે માનવ છીએ, આપણે પશુ નથી. હા, આપણે પશુ નથી. પશુ હોય એ પરોપકાર ન કરે, બરાબર ને? તોય પણ પશુ પરોપકાર કરે છે. આ બળદને આપણે ખેતરમાં હાંકીએ, કઈ પગાર દઈએ છીએ? બોલો, પગાર દઈએ? માંડ ખાવાનું દઈએ? એ હરખું આપે તાપે, નહીતર ભૂખ્યો લંઘાડે. માણસ પરોપકાર કરે. કહો વાત રંતી દેવની, કરે નિજ નગર નો રાજ, પોતે પોતાની પ્રજા પાસે રખાવે બહુ અનાજ. પોતાના નગર નું રાજ કરે છે, પ્રજા પાસે અનાજ રખાવે છે. એમ કરતા આવી પડ્યો 12 વર્ષનો વળી કાળ. ઉપરા ઉપર ઉપરા ઉપર 12 કાળ પડ્યા ભાઈ, વરસાદ વરસે. એકાદશ વર્ષ ન પહોંચ્યું, દ્વાદશ નો થયો ઝંઝાળ. લોકો પાસે 11 વર્ષ સુધી તો અનાજ પહોંચ્યું, 12મું વર્ષ બેઠું અને આવો ઝંઝાળ પડ્યો. માણસ માણસ ને ખાઈ જાય, ભયંકર કાળ પડે. હજારો પશુ પંખી અન્ન વિના ઝુરી ઝુરીને મર્યા છે. અરે એ બધા મરદાને ભેગા કરીને ઢગલા કરો તો મોટા મોટા ડુંગર જેવા ઢગલા થાય. આટલા માણા મરી ગયા ભૂખ્યા. કાગડા ને ગીધડા માઉસ ખાય છે, ભૂખ્યા માણસ મરી જાય છે. ત્યારે રાયે અન્ન આપ્યું, ત્યારે રાજાએ જે એના કોઠારમાં અન્ન ભેગું કરેલું ને એ દેવા માંડ્યું. એ પણ પહોંચ્યું 10 માસ, એ 10 માસ પહોંચ્યું. અને પછી લાગ્યા છે પડવા, ઉપરાઓ પર ઉપવાસ. ઉપરા ઉપર ઉપવાસ પડે. રાજાને ઉપવાસ, રાણીને ઉપવાસ, રાજાના દીકરાને ઉપવાસ, દીકરાની વહુને ઉપવાસ. ખાવા ના મળ્યું. કથા સમજવા જેવી એ છે કે રંતિદેવ રાજાના ઘરમાં અનાજ હતું, જ્યાં સુધી હતું ત્યાં સુધી પ્રજાની સાથે બેસીને ખાધું. જયારે ખૂટ્યું ત્યારે રાજા પ્રજા સાથે ઉપવાસ કરે. બોલો, સમજો આ કથામાંથી. નિષ્કુળાનંદ સ્વામી જેવા સંત, વર્ષો પુરાણી રંતી દેવની કથાને આજ કળિયુગમાં જીર્ણોદ્ધાર કરીને ફરીને નવો ઓપ આપે, એ રંતિદેવ રાજા શું કઈ જીવો તેવો હશે? હા, પોતાના ઘરમાં અનાજ પહોંચ્યું ત્યાં સુધી પ્રજાને ખવડાવ્યું, એને પોતાની પ્રજાને છોડીને એકલા ન ખાધું એક દિવસ પણ. આપણું વિચારો જોઈએ, થોડી વાર આપણું વિચારો, આપણું કેમ છે, આપણું શું કહેવું. ઘણી વખત એમ થઈ જાય કે શું કહેવું. આપણે તો ઘરે માંગણ આવે ને એટલે ધમકાવા માંડે. આમ તો હારો છે ને ઘોડા જેવો, માગવા કેમ નીકળ્યો? આવો તો ઉત્તર દે. એને બધી કોરતી જોઈ જોઈ સમજ્યા આગળ પાછળથી, પછી કઈ આમ કઈ માંદો હોય એવું નથી લાગતું. આવું કઈ ખબર નહીં કોણ છે એ માંગણ, ઓળખાય છે આપણને કઈ? હા, તુલસી ઈસ સંસાર મેં સબકો મિલિયે ભાઈ, આ સંસારમાં બધાને મળો, વંદન કરો, ન જાને કિસ રૂપ મેં નારાયણ મિલ જાય. આવું લખ્યું, બહુ સમજવા જેવું. તુલસી ઈસ સંસાર મેં સબકો મિલિયે, બધાને મળો, બધાને પગે લગો. શું ખબર, આટલા બધા બેઠા છો, એમાં કોઈ દેવ હોય, કોઈ ઋષિ હોય નહીં, ભગવાન હોય. હા, આપણા જેવા માણસ, જેવા માણસ તેને બેઠા હોય આવા સત્સંગ સમુદાયમાં, સારા આયોજનમાં. ભગવાન પણ આવે છે, ઋષિ મુનિઓ પણ આવે છે, અક્ષર મુક્તો પણ આવે છે કથા સાંભળવા. ભગવાન સ્વામિનારાયણ પણ કથા સાંભળવા આવે, હનુમાનજી આવે છે, શતાનંદ સ્વામી આવે છે, બધા આવે છે, આપણે ઓળખીએ છીએ. એટલે કહ્યું, તુલસી ઈસ સંસાર મેં સબકો મિલિયે ભાઈ, ન જાને કિસ રૂપ મેં નારાયણ મિલ જાય. અવહેલના ન કરે, સંસારીઓનો એ ધર્મ છે, આંગણે આવીને માણસ જો કઈક માગે તો એને પાછો ન વાળો, શક્તિ પ્રમાણે આપો, કઈક દો, ભલે ઓછું આપો. જે માણસ કઈ ન આપે અને કહીને સંતાપે તો ઓલો એના પાપ એને આપે. હા, પાપમ દત્વા પુણ્યમાદાય ગચ્છતિ, મહાભારતમાં લખ્યું છે. આંગણે આવેલા અતિથિને જે વાણી કરીને પીડે ને કશું આપે નહીં તો એ અતિથિ આ ગ્રહસ્થને પોતાનું પાપ દેતો જાય, અને ગ્રહસ્થ આશ્રમીઓના જે પુણ્ય છે ને એ લઈને વિયો જાય. પાપમ દત્વા પુણ્યમાદાય ગચ્છતિ, આવું લખ્યું શાસ્ત્રમાં. માટે માણસ પરોપકાર કરે. અમુક માણસ તો બહુ લોભી, બહુ લોભી, કેટલા લોભી, શું એ પરોપકાર કરે. ચીકણા ચીકણા તે ગુંદાના ઠળિયા જેવા, એમ હૈદી બારા ચીકણા હોય, લઈ લઈ એવડો દે ખરો, કોઈને આઈ થયું હોય તો લઈ લે. 12 વર્ષનો કાળ, 10 માસ પોતે ના જાય પૂન, પછી પ્રજા સાથે ઉપવાસ પડ્યા. પછી લાગ્યા તે પડવા ઉપરા ઉપરી ઉપવા, એ કણ કણે જનન વિના, કળ કળે જનન વિના, બહુ બહુ પડે છે બકોર, બહુ બહુ લોકો ભૂખ્યા બરાડા પાડે. તે સુણી રાય ચાલ્યા, અંગે રાણી સુતવ દુભો. પોતાની પ્રજા જયારે રાજ્ય મહેલ ને દરવાજે આવીને પેટ દેખાડીને બરાડા પાડે છે, મહારાજ અમને અનાપો, મહારાજ અમને અનાપો, અમે ભૂખ્યા મરી જશું, ત્યારે રાજા રાણી અને પુત્ર પુત્ર વધુથી ન જોઈ શકાયું, પોતે પોતાનું રાજ્ય છોડીને ચાલી નીકળ્યા. પોતાની પ્રજાનું દુઃખ નથી જોઈ શકાયું. વિચાર કરવા, ભારત ધરતી ઉપર આવા નીતિ વાળા રાજાઓ થઈ ગયા છે. માણસ જીવનમાં નીતિ રાખે. એકલા જે માણસ ખાય ને, બીજાને ન આપીને એકલા ખાય ને, આપણા ભારતની એ સંસ્કૃતિ છે, વેચીને ખાવું. કદાપી માણસ એકલો ન ભોગવે, વેચીને ખાય, ભારતની સંસ્કૃતિ. એકલા ખાઈને જે બહુ ગરીબ થાય છે, અતિ ગરીબ થાય છે. આપણે કથા તો સાંભળી છે, ભગવાન શ્રી કૃષ્ણજી અને સુદામાજી સાંદીપની ઋષિના આશ્રમમાં ભણતા હતા. એક વાર ગુરુપત્ની એવું કહ્યું કે જાઓ જંગલમાં કાષ્ટ લેવા, તો કૃષ્ણ ભગવાન સુદામા વગેરે કાષ્ટ લેવા ગયા છે. ચોમાસાનો દિવસ, વરસાદ વરસે, ખૂબ ખૂબ વરસાદ આવ્યો એટલે ઘરે હવા એવું રહ્યું નહીં, જંગલમાં એક ઝાડ ઉપર ચડીને બેઠા. જતી વખતે ગુરુપત્ની એ થોડાક ચણ્યા આપેલા સુદામાજીને, કે છોકરાઓ તમે ભૂખ્યા થાવ ને તો બધા આ ચણ્યા ખાજો. સુદામા એ ચણ્યા પાસે રાખેલા. રાત પડી ગઈ, વરસાદ આવ્યો, ઘરે જવાય એવું રહ્યું નહીં, અંધારું થયું, આ બધા ઝાડવામાંથી બેઠા છે. સુદામાજીને ભૂખ લાગી, એટલે સુદામાએ ધીમે રહીને ખીચામાં હાથ નાખી અને ચણિયા કાઢીને ખાવાનું ચાલુ કર્યું. પણ કોઈને આપ્યા નહીં, એકલા ખાય. ભગવાન તો બધું જાણે છે. શ્રી કૃષ્ણ ભગવાન કે સુદામા આ કડકડ શું થાય છે? સુદામા કે છે કે લાલા આ ટાઢી બહુ વાય છે ને તે દાંત કડકડ થાય છે વરસાદ ને ઠંડો પવન હતો કે મને તો ટાઢ ચડી શકે એટલે કડકડ થાય દાંત. ત્યારે શ્રી કૃષ્ણ ભગવાન કે કાંઈ વાંધો નહીં, તમે કહો છો ને ટાઢી બહુ છે ને એટલે દાંત કડકડ થાય છે, આગળ તમને તમે ઈચ્છો એવું મળશે. કે ખરેખરી ગરીબાઈની ટાઢ આવશે અને અન્ન વિના દાંત કડકડ થાય હું ચાવશો મળશે તઈ ને ખાવાનું. એકલા ચણ્યા ખાઈ ગયા અને એમ કહેવાય છે એથી કરીને સુદામાને જીવનમાં ભયંકર ગરીબાઈ આવી. ભયંકર ગરીબાઈ ખાવાનો બોલો. માટે માણસ કોઈ દિવસ કોઈ ચીજ એકલો ન ખાય, સૌને ખવાડીને ખાય. ભારતીય સંસ્કૃતિ છે લ્યો. અને એમ કહેવાય છે હા જે લોકો બધાને જમાડે એ જગદીશ ને પામે, અને જે છે એ બીજાનું જેમ જેમ જ કરે, હા જ્યાં મળે ને થી ખા ખા જ કરે ગળા સુધી, તો એને જસલોકમાં લઈ જવામાં આવે બોમ્બે. બહુ ખાય એટલે પછી માંદો પડે ને બોલો. અને જે માણસ બીજા જમાડતા હોય એને અટકાવે, કોઈ પરોપકાર કરતા હોય ને પુણ્ય કરાય ને હું પાડો છીએ ને ત્યાં આડો ફેર્યો, પોતે તો પુણ્ય ના કર્યું પણ કોઈ પાડોશી પુણ્ય કરતો હોય ને તો ત્યાં આડો ફરે, શું તમે પણ બધું લૂંટાવી દેવા બેઠા છો, બધું દઈ દેવાનું હોય? આવા તો હાંજ પડે ગતર આવે કે હા. જે જમાડે એ જગદીશ પામે, જમે બહુ બધાનું કોઈ જમાડે નહીં જસલોકમાં, અને જમાડતા હોય અને જે આડા ફરે એ જમપુરી જાય. માણસ પરોપકાર કરે, કહેવાનો આશય ફક્ત એટલો છે. રાજા થી પ્રજાનું દુઃખ ન જોઈ શકાયું એટલે ચાલતા થઈ ગયા છે. આજકાલ તમે જોવો અમુક કાયદા એવા છે, માણસ મરી જાય પણ આપણે નડાય નહીં. એક્સિડન્ટ થયો હોય, રોડ ઉપર માણસ તડફડતો હોય, જો એને તાત્કાલિક દવાખાને લઈ જવામાં આવે તો એ માણસની જિંદગી બચી જાય, એના બાળ બચ્ચાનો આધાર બચી જાય. એ તરફડતો હોય, લોહી વહ્યું જતું હોય, એ હાથ જોડીને કહેતો હોય મને જલ્દી દવાખાને પહોંચાડો. એ રોડ ઉપર જતા આવતા માણસો ગાડીઓ વાળા બધા ઉભા હોય, ઘેરો થયો હોય, સૌ જોતા હોય, ઓલો કહેતો હોય મને લઈ જાઓ મને જલ્દી દવાખાને લઈ જાઓ, પણ કોઈને એને અડાય નહીં, ફાયદો એને દવાખાને લઈ જવાય નહીં. દવાખાને લઈ જાઓ તો પોલીસ કેસ ન થાય ત્યાં સુધી ડોક્ટર એને અડે નહીં, ઓલો મરી જાવ હોય મરી જાય. માણસ મરી જાય એની કોઈ કદર નહીં. હું મુસીબતમાં આવી જાઉં ખબર છે, પોલીસ કેસ થયા વગર જો આને હાથમાં લઉં તો મારી દશા બગડી જાય, એટલે એ મરી જાય તો હું મરી જાય, મને કઈ થવું પડે? આવું છે આજકાલ લ્યો, કોઈ ના અડે બોલો. કોઈ આશા ના રાખવી કે આપણે રોડ ઉપર જતા હોય ને એક્સિડન્ટ થઈ ગયું અને પડી ગયા, હાથ પગ ભાંગી ગયા ને લોહી વહ્યું જતું હોય ને બે ત્રણ જણા નીકળ્યા ને આપણને દવાખાને લઈ જાય, વાતમાં હું માન બોલાવજો, એ ભાઈ મને દવાખાને લઈ જાઓ, આવીને ઉભા રહે જોશે તમને શું કરો છો. એ કોઈ દવાખાને ન લઈ, એ તો પોલીસ આવે, પોલીસ કેસ થાય પછી તમે દવાખાને જાઓ ને પછી ડોક્ટર અડે ત્યાં ડોક્ટર ન અડે. આ લોકમાં આવું છે. માટે સંતો અને શાસ્ત્રો એમ કે છે ભલા થઈને ભગવાન પાસે પહોંચો ને, ભગવાન પાસે નહીં જવાય ત્યાં સુધી દશા માઠી રહેવાની, મોક્ષ ગતિને પામો, આ સંસારમાં સુખ નથી બોલો. અહીં તો એકા બીજાનો સુખ લઈને ભાગી જાય એમ છે માણસો, કોઈને સુખ દે એમ નથી. પારક્યા ઘરમાં જ હાથ નાખે બોલો, સાધુના ઘરમાં હાથ નાખે તો પછી, મંદિરમાં હાથ નાખવા વાળા છે તો પછી. માટે માણસ આવું ન કરે, પરોપકાર કરે એમ આ કથા કહે છે. રાજા ને રાણી ને બધા હાલી નીકળ્યા. ઉપાસ ચોખાય ચારે ને એકે ઓછા પૂરા પચાસ. આ ચારે ને ઉપવાસ ઓગણપચાસ થયા. ઉપરા ઉપરી ઓગણપચાસ ઉપવાસ. વિચાર કરો આ કથા ઉપર. ઓગણપચાસ ઉપવાસ થયા ત્યાં અણ ઈચ્છા એ અન મળ્યું. ઓટોમેટિક અનાજ મળી ગયું છે. બેઠા જમવા પાસો પાસ. કેટલું અનાજ મળ્યું તો કે પાસેર પાસેર પાણીમાં. પાણી એટલે હાથ. પાસેર પાસેર અન હાથમાં લીધું જમવા માટે. જાજુ નહી ઉપવાસ ઓગણપચાસ અને ખાવાનું મળ્યું પાસેર. શું થાય વિચાર તો કરો. વળી આવ્યું હતું જે અન ઓગણપચાસ ઉપવાસે કરવા બેઠા ભોજન. ભોજન કરવા બેઠા. સાંભળો ગ્રસ્ત આશ્રમીઓનો ધર્મ. ભોજન કરવા બેઠા તો વિચાર કરે છે ગમે ગમે તેમ તોય ગ્રસ્ત છીએ. અમારે છે ને કોઈ પણ અતિથિને જમાડ્યા વગર જમાય નહીં. કોઈકને જમાડીને જમાય આવું વિચારે છે. અભ્યાગત નારથી તેહની વાટ જુએ છે. વળી કોઈ અન્નારથી મળે એટલે વાટ જુએ છે કે અમને કઈક મળે, કોઈ જમે એવું મળે. અભ્યાગત ની વાટ જુએ છે. ઓગણપચાસ ઉપવાસ છે, પાસેર પાસેર અન્ન છે. એમાં મન એમ કે છે કોઈ આવે એને તમે વેચીને ખાવ એમ. હવે ઓગણપચાસ ઉપવાસ છે, ખાવાનું પાસેર છે. એમાં બીજાને શું દેવું હોય પણ બીજાની વાટ જોવે છે. શું આશ્ચર્ય છે. અને ઘણા માણસ તો મેં મારી નજરે એવા જોયા. અમે મંદિરમાં ઠાકોરજીને થાળ ધરાવી, નાની એવી બે લાડુડિયું એક રકેબીમાં ચોળી અને ઠાકોરજી મારી મૂકીએ. જે હરિભક્ત આવે એમાંથી આંબલિયા જેટલો પ્રસાદ લેતા જાય. એક વડી લેવા એક ગામમાં હું બેઠો. લગભગ 70 વર્ષની ઉંમર છે. આવ્યા, દર્શન કર્યા, દંડવટ કર્યા, મને જ્યાં સમણે ગયા, પછી રકેબીએ પહોંચ્યા. જેમ તરશું થયેલું ધોર કુંડી ધોળીને કેમ હબ ઉતાવળું હાલે એમ જ્યાં સમણે કર્યા ન કર્યા સીધા રકેબીએ પહોંચ્યા. સારી વાત છે, પ્રસાદ લેવા હારું જ મૂક્યો હતો. હવું ના હારું એ લે એનો આપણને કોઈ હરકત નહોતી. પણ આમામ આમામ આમ હાથ કરે તો એમ ભીસી 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 અને ગોળો વાળ્યો. પછી સહેજ આમ ત્રાહી આંખ્યો કરીને જોયું, કોઈ ભાળતું નથી ને. પણ હામે ભગવાન છે. શું માણસની મૂર્ખાય. સિંહાસનની કઠોળી ઉપર તો રકેબી મૂકી હતી. જેને એ ભગવાન માનીને પગે લાગે છે, વંદન કરે છે, એ ભગવાન તો હામો હામાં ઊભા. તો અહીં ત્રાહી નજર કરીને પડખે જોવે છે, મને કોઈ ભાળતું નહીં. પણ તારો બાપ ભાળે છે ને હું સિંહાસનમાં. હું એને ભગવાન માનીને તો પગે લાગે છે ને, એ તો ભાળે. શું ઘટના અમુક ઘટે છે. એ ગોળો વાળે રેપ લઈને મોઢમ નાખી દીધો. પછી મેં કહ્યું હશે, વૃદ્ધ માણસ છે, ઘરે છોકરા નહીં ગળ્યું ખાવા દેતા હોય એટલે ગળપણ ખાવાની ઈચ્છા થઈ ગઈ છે. જુવાનીમાં ખાધું હોય સાંભળ્યું હશે, હશે કાંઈ વાંધો. એને એક ગોળો મોઢમ નાખ્યો ને પછી એક ગોળા જેટલો પ્રસાદ પડ્યો હતો. મેં કીધું હજી છે ને, કોક આવશે તેમાં. એટલે ત્યાં તો એને ફરી નામાં વાત ચાલુ કર્યો રકેબીમાં. એટલે મને ના રહેવાનું. મેં કીધું આને હવે અદબાર્યું કર્યું. એટલે એને ગોળો વાળી હાથમાં લીધો, ત્યાં હું એની નજીક પહોંચી ગયો. મેં કીધું વડીલ આપે પ્રસાદ તો ખાધો, હવે બીજા આવે એના સારું રવા દો ને. મને કે કેમ. મેં કીધું તમે પ્રસાદ ખાધો નહીં. મને કે ખાધો જ તે, પણ છોકરા હારું ક્યાં હજી લીધો. મેં કહ્યું હવે તો કે છોકરા હારું લઈ જવો જોઈએ. છોકરા હારું પ્રસાદ નો લઈ જવો. મને કે તમને શું થાય, તમારે ઘેર થી લઈને આવ્યા છો. મેં કીધું આને ઉપાધિ કરી, હું તો જઈને માળા ફેરવા જ બેસી ગયો. મેં કીધું આપણે કઈ ઘરે થી લાવ્યા નથી, નકમું આને કેવું. મને તડકાયો ઉપર જતા બોલો. અને એ પ્રસાદી રકેબી સાફ કરીને વ્યા ગયા લઈ કતરાતા ગયા. પાછા શું માણસ અમુક અમુક. આ શું પરોપકાર કરે કહો જોઈ તમે. આ શું પરોપકાર કરે. આમાં આમ જિંદગી પૂરી કરે એવા તો કાંઈક ધરતી ઉપર જનીમાન મર્યા, જનીમાન મર્યા. આ નથી બિલાડાના ટોપ ચોમાસામાં થાય, બિલાડાના ટોપ થાય ઉકડમ, જાય ઉકડમ, થાય ઉકડમ, જાય ઉકડમ, એવા કાંઈક થયા ને ગયા, પાણી બડબડિયા થાય ને ફૂટે. હા, મસર જન્મે કેવળ મરણાય, મસરા જન્મે પાણી ને મરે. શું એના જીવનથી દુનિયાને લાભ છે? તો ભારરૂપ છે. આવું ભારરૂપ જીવન ન જીવે માણસ, કથા સાંભળીને સુધરે. આ પરોપકારની કથા છે એટલે કહું છું. માણસ કઈક પરોપકાર કરે, પ્રતિદિન નિયમ લે, નિયમ લે, ભગવાનને ભજવાનું ના જ છોડવું. એ પ્રહલાદની કથામાંથી નિયમ આપણે લ્યો. ઈશ્વરને મેળવવા માટે તપ કરવું એ ધ્રુવજીની કથામાંથી શીખવું. બધા બધી કથામાંથી, કોઈ દિવસ ખોટું ના બોલવું એ હરિચંદ્ર ની કથામાંથી શીખવું. રોજે રોજ પરોપકાર તો કરવો જ એ આ રંતિદેવ ની કથામાંથી શીખવું. આ ધીરજ આખ્યાન ની કથા છે. આવા 21 ભક્તો ના આખ્યાન છે. આમાં જુદા જુદા અંગના 21 ભક્તો. 21 ભક્તો માંથી એક એક ગુણ લઈએ તો આપણા 21 ગુણ આવે. અને આ પૈકી નો એક ગુણ હોય ને તો દુનિયા આખી વંદન કરે એટલો માણસ મહાન બને. એક જ ગુણ હોય તો, જેનામાં એકવી હોય એની શી ખામી કહો, વિચાર કરો. એક એક ગુણ હોય તો આખ્યાન લખાય એનું. તો જેનામાં 21 ગુણો હોય, આ 21 ભક્તો ધીરજ આખ્યાન ના, એની શું કથા કહે. ઓગણ પચાસ વાસ છે, પેટ બળીને લોસો થયું છે, પાશેર પાશેર અન્ન છે, તો એ અભ્યાગત ની વાટ જોવે છે. કોઈ આવે તો એને દઈ ને પછી આપણે ખાઈએ એમ, એને દઈ ને ખાઈએ એમ. લ્યો બોલો. અને આ મંદિર માંથી પ્રસાદી લેને એને એ વિચાર ના આવે કે હું એક જ હરિભગત નથી. હજી ઘણા હરિભગત દર્શને આવે છે, આવતા જાય છે, બપોર સુધી ચાલુ રહેશે. માટે મારે રકેબી માં આવે છે જે હરિભક્તો, એના માટે કઈક રહેવા દેવું જોઈએ, કૃપા કરી એને વિચાર ના. બીજા માહે આવતા હોય એને પ્રસાદ મળવો જોઈએ ને, એવો વિચાર એને ના. આટલું ન હુજતું હોય તો જાજુ શું હુજે એમ મારું કહેવાનું. એક ગામમાં પ્રસાદ વેચતો એક ભાઈ, સમજા, છોકરાને જાજો જાજો પ્રસાદ એને આપ્યો અને વડીલને થોડો આપ્યો. એક છોકરું બાજુમાં બેઠેલું, વડીલે એની બાજુમાં બેઠેલા, છોકરાને જાજો પ્રસાદ આપ્યો અને તરત જ વડીલે આમ હાથ કર્યો એટલે એને થોડો પ્રસાદ આપ્યો અને વડીલની આંખ ફરી. પેલો પ્રસાદ વેચતો ને એને હામી આમ કતરાણી અને બોલ્યા, એ તો કેમ એમ એ. ત્યારે કે શું પ્રસાદ કેમ મને ઓછો આપ્યો? તો કે દાદા, એ તો આવતો એટલો આવે ભલા માણસ મારે હામોહામ અનિતિ કરે. તો કેમ અનિતિ? આ છોકરાને કેમ જાજો આપ્યો? ત્યારે કે પ્રસાદ વેચાવનારા એ મને એવું કહ્યું છે કે છોકરા છોકરાને જાજો આલજો અને મોટાને થોડો આલજો. શું કામ એવો અન્યાય? તો કે એને એવું કહ્યું કે છોકરાને પ્રસાદ જાજો આલીએ ને તો છોકરા ધીમે ધીમે એ બાને મંદિર આવતા થાય અને એ બાને એને સત્સંગ થાય એટલે છોકરાને જાજો. આ વડીલ કે વાહ ભાઈ વાહ, છોકરા એ બાને આવતા થાય. એટલે ઓલો પ્રસાદ વેચનારો કે હવે તમે ઓછો પ્રસાદ ખાધો છે, એને આમ કહ્યું. સમજ્યા? આજે આટલા વર્ષથી મંદિર આવો છો ને જે દાડાના મંદિર આવો છો તે દાડાના પ્રસાદ તો ખાવ છો, તમે ઘણો એ ખાધો છો, ઓછો ખાધો છોકરાને વેચવા દો ને. છોકરાએ ક્યારે ખાધો હોય પ્રસાદ? મને ખાવા દો ને એને, તમને ઓછો મળે શું વાંધો? ત્યારે વડીલે શું કીધું ખબર છે? એ કે છોકરા તો હજી મોટા થાય ત્યાં સુધી પ્રસાદ ખાવાના, હવે અમારે ક્યાં જાજુ રહેવાનું છે પછી ખાવાનો છે. અપીલ માટે લાયો કે પરસાદ જાજો લે. ઓલો કે નહીં મળે, સાના માના એટલો ખાઈને વેતો. એમ કીધું ને તાને જે મગજ ગયો ને તે પરસાદ નો કર્યો. ગા હાલે તો તારો પરસાદ, તારા પરસાદ ઉપર જીવવી શીખે, હું તો અમને સમજે. પછી એ વડીલ પરસાદ નહોતા લેતા, બંધ થઈ ગયા. હવે ખબર નહી ચાલુ કર્યો હોય તો પરસાદ વેચવા જાય ને લે જ નહીં. કેમ નથી લેતા? તા કે મારા બેટા અમને પરસાદિયા જાણે, અમે હું પરસાદિયા છીએ, પરસાદ લે જ નહીં ઠામું. 60-60 વર્ષ ભજન કર્યું મંદિરમાં બેસીને, સ્વભાવ ન સુધર્યા. બોલો શું ભજન કર્યું છે એને? હવે છોકરાને વધારે આપે ને થોડોક ઓછો આપે તેમાં વાંધો હું બોલો, અને વડીલ ને છોકરા હારવારે આપે તો છોકરાને ઓછો આવે, એટલે વડીલ ને થોડો થોડો આપે એટલે પ્રસાદ જાજો વધે, એ બધો છોકરાને માં વેચાય. છોકરા આ મંદિરે આવે આવું ગણતરી રાખે તો આને એ ગમે નહીં. માણસ સ્વભાવ સુધારે, સત્સંગ ઘણા વર્ષથી થાય પણ સ્વભાવ ન જાય તો પરમાત્માની પ્રાપ્તિ ન થાય, કોઈ સંતનો રાજીપો ન મળે, અંતરમાં શાંતિ ન થાય, ભગવત દર્શન ન થાય. અને આ તો 49 ઉપવાસ અને અંતે પાણ અભ્યાગતની વાટ જોવે છે. ધન્ય છે રંતિ દેવ રાજા અભ્યાગત નારથી દેહની વાટ જુએ વળી, આપીએ એને આ માયથી. ચારે જણા વિચારે, હા આપીએ એને આ માયથી, એ વિચારે છે ચારે મળી. ચારે મળી નામ વિચાર કર, ત્યાં તો ભગવાન ને પરીક્ષા લેવાનું મન થયું. ત્યાં અઘોરી એક આવ્યો સંગે લઈને વળી સ્વાન, એક અઘોરી આવ્યો હારે આ 4-5 કૂતર્યા આવ્યો, ભૂખ્યો ભૂખ્યો એમ બરકે કોઈ આપો ભોજન પાન, હું ભૂખ્યો છું મને ભોજન આપો. ત્યારે આપ્યું અન્ન જણ એહને રાય રાણી સુત સુત ભામ, નિષ્કુળાનંદ પાણી પી અઘોરીએ ઠેલ દઈ ફોડ્યું જળ ઠામ. લો એને અનાજ આપ્યું, તારે મને તો હવે એટલે થાય નહીં, અમારા કૂતરા ભૂખ્યા છે એને આપો, એટલે ચારેય જણાએ અન્ન આપી દીધું. થોડું પાણી હતું, ઓલા એ પાણી માંગ્યું તો પાણી દઈ દીધું, અને ઓલો ગોરી પાણી પી અને જે માટલું હતું એ ફોડી નાખ્યું. કૂવો બહુ ઊંડો હતો, બીજું પાણી નીકળે એમ પણ નહીં. લખ્યું સ્વામી એ ફૂટ્યું જળ ઠામ કૂપ ઊંડો અપાર જે. અને વળી રાજા એ મનમાં વિચાર કર્યો, વિચાર કરી એમ બોલ્યા. રાજા એ વખતે શું શબ્દ બોલ્યા સાંભળો, કાન દઈને, મળ્યું અન્ન કેટલેક દન, આપણને કેટલેક દિવસે અન્ન મળ્યું, ભલે અન અર્થ આવ્યું અભ્યાગત ને, એમ કહી થયા પ્રસન્ન. એમ કહીને પ્રસન્ન થયા. મેં એક દિવસ કહ્યું તું કે બસમાં બેઠો તો ઓલો પાણી વેચવા આવ્યો અને 5 પૈસા છૂટા નહોતા, એ પડી ગયો તને ઓલે ખિસ્સામાં 10 કુ નાખીને એમ કહ્યું ભલું થયું 5 પૈસા બચી ગયા, આવું બોલ્યો. હા, અને આ રંતિ દેવ એમ કે છે બહુ સારું થયું, આપણને ભલે ઘણે દિવસે મળ્યું હતું પણ અનાજ અભ્યાગત ને કામમાં આવ્યું ને, બહુ સારું એમ કહી પોતે રાજી રાજી થઈ ગયા. વિચાર તો કરો માણસ, અમુક અમુક માણસ આ ધરતી ઉપર કેવા થાય છે, આપણું માનસ કામ ન કરે, કેવા મહાન પુરુષો થઈ ગયા. બોલો એ મહાન પુરુષની મહાનતા માંથી કઈક થોડુંક આપણે ખેંચી લઈએ, હા એની જબરજસ્ત મહાનતા માંથી આપણામાં થોડી થોડી આવે તોય ઘણી થઈ રહે. રાજી થઈ ગયા છે, અને જયારે રાજી થયા ને ત્યારે એ જ વખતે એમ કહે છે કે અઘોરી મટીને ધર્મ દેવ થયા છે. હે અઘોરી ટળીભાઈ, ધર્મદેવ એમની પરીક્ષા લેવા માટે આવ્યા હતા. પરીક્ષામાં પાંચ થયા ચારેય જણા. એ તારે ટળી અઘોરી, તર્ત થયા ધર્મદેવ મૂર્તિમાન રે, મૂર્તિમાન ધર્મદેવ. માગ માગ રાજા મુજ થકી આપું તને તે વરદાન રે, એજી માગ માગ રાજા મુજ થકી આપું તને તે વરદાન, આપું તને તે વરદાન. માગ 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 અંજવાળા પથરાણા મૂર્તિમાન ધર્મદેવ ને જોયા ત્યારે રંતિદેવ રાજા વંદન કરે છે. ધન્ય ધન્ય ધર્મ, ધન્ય ધર્મ, આપ મારા ઉપર પ્રસન્ન થયા તો માગું છું. આપને પ્રસન્ન થયા જાણીને માગો. અને એ વખતે રંતિદેવ રાજા માગે છે, એની માંગણી સાંભળો. એને એમ કહ્યું, સુખી રહે સહુ પ્રાણધારી, એની આવે પીડા અમને, ગજબ કરીને કહો. જો આપ મારા ઉપર પ્રસન્ન થયા હો તો અમે એ વરદાન માગીએ છીએ કે દુનિયામાં જેટલા જીવ માત્ર છે, પ્રાણી માત્ર છે, એ બધા સુખી થાવ. અને એ દરેક પ્રાણીને જે કઈ એના પાપના બદલામાં દુઃખ આવવાનું હોય ને, સમસ્ત જીવ પ્રાણી માત્ર નો દુઃખ અમને આવો, એ વર દો. વિચાર કરો આ કથા ઉપર તમે. સુખી રહે સૌ પ્રાણધારી, એની આવે પીડા અમને, આ માંગ્યું. શું ગજબ કર્યો આ રાજાએ! આપણાથી થાય કઈ? આપણે કોઈનું દુઃખ લઈએ ખરા? આપણે તો નિર્ણય લીધો છે કે આપણે સુખી રહેવા જોઈએ, બસ જેનું જે થવું હોય. માણસ નિજ સ્વાર્થ માટે દોડ્યા કરે છે. આપણે તો આપણું દુઃખ હોય ને એ કોખના ગળામાં પહેરાવવાની ઈચ્છા રાખીએ છીએ. આપણું પાપ કોકને ઓઢાડવા મથતા હોઈએ, આપણું લાંછન કોકને કપાળે ચોટતું હોય તો રાજી હોઈએ. એમાં ક્યાં કોખનું લેવાની વાત કરવી? વિચાર કરો રંતિદેવની કથા ઉપરથી. ધન્ય છે એ રંતિદેવ ને. સત્સંગી જીવનમાં પણ શતાનંદ સ્વામીએ દ્વિતીય પ્રકરણના કાર્યાણીના પ્રસંગમાં આ કથા લીધી છે. શતાનંદ સ્વામીએ પણ આ કથા લખી સત્સંગી જીવનમાં રંતિદેવની, ભગવાન સ્વામિનારાયણે વાત કરેલી. મારો આશ્રિત પરસ્ય દુઃખમ સોઢવા કુર્યાત કિમપી પરોપકાર, કાંઈક કાંઈક પરોપકાર કરો. અને ભગવાને એમ કહ્યું કે જે માણસ પારકાના દુઃખને સહન કરતો નથી, કાંઈ પણ પરોપકાર કરતો નથી, સા નારા પશુર મતા, આવું લખી દીધું, તે માણસ માણસ નથી, તો બે પગવાળું પશુ છે. એને બે પગવાળો પશુ કહ્યું. હલ્યો એશામ ને વિદ્યા તપોન જ્ઞાનમ, લખ્યું જેને વિદ્યા નહીં, તપ નહીં, દાન નહીં, જ્ઞાન નહીં. આ માણસ તો કે મર્ત લોકે ભૂવિ ભાર ભૂતા મનુષ્ય રૂપેણ મૃગા ચરંતી, તપ કરીને ભવ્ય. તે મૃત્યુ લોકમાં પૃથ્વીના ભાર રૂપ છે. પૃથ્વીના વજન માટે આઠેય દિશાઓમાં આઠ પર્વતો છે, અષ્ટકુલ પર્વતો અને દિગ્ગજો છે આઠ. પૃથ્વી આમ સમતોલીન માં રહે, એમ વજનમાં એમ કે હરખું રહે નિર્લમાં, એની ભેળા આને ગણી લેવાના. હા, પૃથ્વી આગી પાછી ન થઈ જાય એના માટેના વજનિયા ભાર કહેવાય એને, બાકી કઈ કામના નહીં. પૃથ્વીને વજન એનું બસ, એ ફાયદો. માણસ પરોપકાર કરે, પરોપકાર કરતો હોય ને એને જ માણસ કહેવાય. ઓ વાત એ કહો, મૈથિલી શાણ ગુપ્તે લખ્યું, પરોપકાર કરે એ માણસ, બાકી બધા પશુ. ઓહો, એના શબ્દમાં
વહી પશુ પ્રવૃત્તિ હે, જો આપ આપ હી ચરે, વહી મનુષ્ય હે કે જો મનુષ્ય કે લિયે મરે, વહી પશુ પ્રવૃત્તિ હે કે આપ આપ હી ચરે, વહી મનુષ્ય હે કે જો મનુષ્ય કે લિયે મરે, વહી મનુષ્ય હે કે જો મનુષ્ય કે લિયે મરે.
એને પશુ પ્રવૃત્તિ કહેવાય, જે પોતે પોતે જ ચરે.
પછી તરી ઢોર ચરતા હોય ખેતરમાં તો ખાવ પોત પોતાનું ચરે, કોઈનું કોઈ ન ચરે. એને જ માણસ કહેવાય છે. માણસ ને માટે મરે. અને આ દેશમાં એવા ઘણા થઈ ગયા છે, હાલ પણ ઘણા છે, ભવિષ્યમાં પણ એવા રહેશે કે જે બીજાને માટે મોતને વારી લે. ભગવાનના ભક્ત કથા સાંભળે સચેત થાય. કેટલી જોરદાર આ કથા છે. જયારે એમ કહ્યું કે સુખી રહે સૌ પ્રાણધારી એની આવે પીડા અમને, ત્યારે ધર્મ કહે પરની પીડા લીએ તેને અંગે પીડા આવે નહીં. કેહ વિના વણ માગે આપું છું કે અવિનાશ ધામે વસશો જહી. આવું ગઈ દીધું લ્યો. જે પારકી પીડા લે ને એને કોઈ દી પીડા આવે ને, જે કોક ને પીડા દે ને એને પીડા બહુ આવે. દુનિયામાં ધર્મ એટલે શું? પરને સુખી કરવા એનું નામ ધર્મ. અધર્મ એટલે શું? તો કે બીજાને દુખી કરવા એનું નામ અધર્મ. સમજો, ધર્મનું ફળ શું? પુણ્ય. અધર્મનું તો કે પાપ. સમજાય? પુણ્યમાંથી શું મળે? તો કે પુણ્યમાંથી જીવાત્માને સુખ શાંતિ મળે. પાપમાંથી શું મળે? તો કે પાપમાંથી જીવાત્માઓને દુઃખ અને ઉદ્વેગ અશાંતિ મળે. આ તમને ટૂંકી ઘડીઓ કહી દીધી. પરને પીડા કરવી એનું નામ પાપ, સામાને સુખિયા કરવા એનું નામ પુણ્ય. દરેક માણસ માત્ર આ ધ્યાનમાં રાખે. હા, પુણ્ય વધારો, પાપ ઘટાડો, માનવ જન્મ સફળ કરો. ઈશ્વરે માનવ બનાવ્યા છે તો માનવતા શીખે. માનવ કયો છે કે જાઓ તમને ભગવાનના ધામમાં વાસ મળશે, આવો આશીર્વાદ આપી દીધો. ધન્ય એ રાયની ધીરજ ને નિષ્કલાન સ્વામીની કથા. સ્વામી હવે આખ્યાન ઉપર પોતાના વિચારને રજૂ કરે છે કે આખ્યાન આ કહીને હું તમને આ કહેવા માંગુ છું. ધન્ય એ રાયની ધીરજ ને ધન્ય સતવાદી દયા ઘણી, એવી અનાદિની રીત જોઈ જન પછી વિચારવી આપણી. લીખ દયા એમની રીત જોઈ, એમનું જીવન જોઈ ને પછી આપણી રીત ને આપણું જીવન દેખે માણસ. એમની મહાનતા જોયા પછી માણસ પોતાની મહાનતા પર દ્રષ્ટિ કરે. આપણામાં રંતિદેવ રાજા જેવું કઈ ખરું ન હોય તો શીખો એમ સ્વામી નું કહેવું છે. હે એના જેવી હોય આપણી, રંતિદેવ રાજા જેવી આપણામાં જો કઈક હોય મહાનતા, એના જેવી જ હોય આપણી તો ઠરી બેસવું એ ઠીક છે, એ નહીં તો કસર કાઢવી એ જરૂરો વિવેક છે. જો એના જેવું ન થવાનું હોય તો ન ઠરી બેસવું, મન ન માની બેસવું કે અમે પૂર્ણ છીએ. ઘણા માણસ તો પરિપૂર્ણ થઈને બેઠા ગળા સુધી. અમારા મોં ખામી આમ બોલે, અમારા મોં ખામી લ્યો બોલો શું એને કેવું. એક જગ્યાએ હું પધરામણી ગયેલો, એ વડીલ ને મેં કહ્યું કઈક નીમ લ્યો સ્વામી, બધા નીમ પાળીશ. ક્યાં નથી પાડતા, નીમ તો બહુ પાળીશ, બીજું કેવું હોય તો કહો મને. કે નીમ તો બધા પાળીશ એને એમ કહ્યું. સત્સંગી છી કે કુસંગી નથી એમ એમ પાછું કહ્યું. મેં કહ્યું એવું હું ક્યાં કઉ છું, તો એમ કઉ છું કે આપ એક નિયમ લ્યો, નીમ તો બધા પાળી. પછી એને વાત એ કરી, સવારમાં નાઈ છી પછી કેટલાક નિયમ પડખે. તે એક સત્સંગી કે એને કોને બીડી ન પીવે. મેં કહ્યું બીડી મૂકો ને તો કે એ તો જોઈ, કારણ કે બજારે ઓટે બેહવા જાવી તડકે પડખે વાળા પીતા હોય ને અમારે એમને બેહવું. મેં તમે ઓટે બેહવા જાવ છો, ઓટે જ બેહવા જવું જ પડે ને, ગામમાં કોણ આવ્યું ને કોણ ગયું એની બીજાને ખબર કેમ પડે. એ કે નીમ તો બધા પાળી છે ને હું તો વિચારમાં જ પડી ગયો, બધા નીમ પાળે ગયો અને કોઈ નીમ બાકી નહીં, કઈ નિયમ ન લીધું. મેં કીધું આ એટલા બધા નિયમ પાળે છે કે આપણે એને કયું નિયમ દેવું. નિયમ માત્ર ગ્રહણ કરી લીધા, દુનિયા નિયમ હોય ને એ બધા લઈ લીધા. હવે એને દેવાનું કોઈ નિયમ વાયા વધ્યું નહીં, હવે શું દેવું. નિયમ બધા પાળી, ક્યાં નિયમ પાળતા ને બોલો શું કેવું. અમુક અમુક તો એવી વાતો કરે. એક વાર સોરામાં બે ચાર વડીલ બેઠા હતા, આમ ફાળિયા ગોઠણે બાંધી સોરામાં બેઠા બેઠા તડાકા મારે સમજ્યા. એમાં એક બે મહેમાન આવ્યા, આવો 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 કે મજામાં છો તક, આવો મજામાં. શું કરો જમણે? તો કે જલસા જીકી છે, જલસા કે. છોકરા કેટલા? તો કે બે છે. હે બે દીકરા, વાંધો નથી કઈ. ડાબી જમણી આંખ જેવા બે છે. છોકરા શું કરે? છોકરા લઈને સડી ગયા છે કે? વડીલ કે છોકરા લઈને સડી ગયા. હું લઈને સડી ગયા? તો કે એક સ્ટેશન માં પાણી વેચે છે, બીજો હોટલ માં રહ્યો છે કે? છોકરા લઈને છે, આપણે વાંધા જેવું નથી. એ જલસા આવા નવા ઉપલ્યા માળ ખાલી હામ ના કરે, ભજન ને તોડા માર્યા કરે. બોલો, બેઠા બેઠા હોકા બીડીયું પીવે, તમાકુ ખાય, આવે ને જાય ને જોઈને રાજી થાય. આમ નામ જિંદગી જાય ન કરે, ભજન ભજન ન કરે. લ્યો, હમણે તો એક તાજેતર નો અનુભવ થયો. 54 દિવસ ની અમે અખંડ ધૂન કરાવી, ફાગણવદ બીજ થી વૈશાખ સુધી, એકાદશી સુધી 54 દિવસ ની અખંડ રાત્રિ દિવસ ધૂન કરાવી. એકાદશી નો ઉત્સવ કર્યો, ભક્તો જાણે છે. પછી અમારા મંડળના ચતુર ભગત, અમારા ગુરુ મુનિ સ્વામી, એ બધા ધૂનમાં ગામડે ગામડે ધૂન કરાવવા માટે ગયેલા. એમણે મને આવીને રિઝલ્ટ એવું આપ્યું, મને કે સ્વામી, જે જે ગામડે 24 કલાકની ધૂન કરાવી, તે તે ગામડાનો અનુભવ ટૂંકમાં તમને કહીએ. મેં કહો કે અમે આગલે દિવસે સાંજે જતા રહીએ અને કહીએ કે આપણે સવારે 6 વાગે ધૂન શરૂ કરવાની. બધાના નામ લોકીએ, આવે બધા થાય ત્યાર. પણ કે ધૂન શરૂ થાય, ઘડી બગડી માણસ બેસે અને પછી થોડા ઘણા ધૂનમાં બેસે, અને જુવાની અને કામ હોય એટલે એ કામે જાય, અને વડીલો અને મંદિરમાં બેહવાનું ગમે નહીં એટલે એ બહાર જઈને ઓટલે બેહે. અને ઘણી જગ્યાએ તો અમે એકલા ધૂન કરીએ, 2-3 જણા જ હોય શું, અને ત્યાં ધૂન બોઈન હરકી કરાવી. મંદિરમાં તો થોડા ઘણા હોય, અમે થોડો સમય હોપી અને બીજે ગામ ધૂનની તૈયારી કરવા માટે નીકળી, અને જ્યાં ગામને પાદેર આવીને તો 10-15-25 ફાળિયા બાંધીને બેઠા હોય. ઠીક અમે નજરે ગામો ગામ આવું નિહાળ્યું. કોઈ એમ કહે કે એ તો બિનહરિભગત હશે, હશે માલિકર અડધા બિનહરિભગત, ના નહીં, પણ અડધા તો પોતાની જાતને સત્સંગીમાં અગ્રેસર ગણાવનારા. 1 કલાક ધૂનમાં તો એને આમ ગળા સુધી થઈ રહે, પછી કે હવે કેટલી પછી ધૂન એમ કે. પણ જન્મો જન્મથી સંસારની ધૂન ચડી છે, એ તો એને ધરવ થાક્યો જ નથી. આમાં ધરવ થઈ રહે ન બેસે ધૂનમાં. બોલો, મંદિરમાં ધૂન હાલતી હોય અને એ લોકો ઓટલે બજારે પાનને ગલ્લે લીમડે હનુમાનજી ડેરીએ પેટલે આડે અવળે રોડે બેઠા ગુંડલા વળી વળી બબ્બે 3-3 4-4 બબ્બે 5-5 ને મંદિરમાં 2-4 જણા ધૂન કરતા હોય. બાકી એક ટ્રેક્ટર લઈને વીણવા નીકળ્યા હોય ને તો 60 જેટલા થઈ રહે. બધી શેરીમાં ટ્રેક્ટર હાંકીને વીણી વીણીને મેલકર નાખીને લાવ્યા ને મંદિરે તો 60-75 નો સ્ટાફ થઈ રહે. બોલો, ખરેખર ધૂન થાય, પણ આને કોણ વીણવા જાય? મારો કહેવાનો આશય એ છે, માણસ સુધરતા જ નથી. કેટલું કહેવું, કહી કહીને હવે ઠાંક્યા, નથી લાગતો ઉપદેશ એને, નથી એમ થતું. હવે આપણી અવસ્થા ગઢી થઈ, કાન ગયા, આંખો ગઈ, હવે મંદિરમાં રહીને ભજન કરીએ, માળા ફેરવીએ, આવું નથી મનમાં થતું. ત્યાં જઈને બે, ત્યાં જઈને બે અત્યારે શાંતિ થાય. લ્યો, મને જેતપુરના કોઠારી સ્વામી હતા, હરિજીવનદાસજી સ્વામી, એને મને વાત કરી. મને કે સ્વામી, એક તમને અનુભવની વાત તો મેં કહું. એક ગામમાં એક બાબા આમ કોકની શેરીને ખૂણે જઈને બેઠા, ખૂણે ખાંભો ખોળ્યો હોય તો ગાડું બાડું ભરાવીને દિવાલને ઈજા ન કરે એટલે ખૂણે એક ખૂંટો ખોળ્યો, ગાડું બાડું ભરાવે તે ખૂંટા રે ભરાય એટલે ઓલી વંડી ને તકલીફ માં એ ખૂંટો કાઢ્યો હોય ને એને ઉપર જઈને આવડો ખોડાઈ જાય એ ખૂંટ. હવે
બે ચાર દી ના બેઠા એટલે ઈ શેરી ના બધા સુવાનિયા ભેગા થયા. અને એટલા બીજી વાત કરે છે કે ઓલો ડોહો અહી આપણી શેરી ના ખૂંટે આવી નું કામ બેસ કે બે ત્રણ જણા કે પણ એને આ હું એને બાપે ડેટ્યું છે. બીજું કીધું એ તો ઘણું બોલે આપડે તો બોલાય નઈ. પછી એક બે જણા કે એને કહી દો એની શેરી જે કરવું એ કરે, આપણી શેરી મહેરબાની કરીને અહીં ના આવે. એટલે બે ચાર જુવાની આવ્યા, એ આવીને કે સાંભળો છો કાલથી અહીં બેઠતા નહીં, જો અહીંથી કાલથી અહીં બેઠા તો હારા વાત નહીં રે, એમ કહી દીધું એટલે. પણ આને રહેવાય અને ટેવ પડી ગયેલી હારી પેટની સમજ્યા તો શે રહેવાય. છોકરા જુવાની આ ના પડેલી અકળાય હોય પાછા ન્યા આવીને બેઠા. એટલે જુવાનિયા કે આને હરખો કરવો પડશે. એટલે જુવાનિયા રીહ ચડી. સ્વામી એમ કેતા પછી જુવાનિયા બાવળિયાના હોટા લઈને આવ્યા. બાવળિયાના હોટા લઈને બે ચાર હોટા ઠપકાર્યા ને જો અહીં બેઠો ને તો ઠાર કરી નાખશું. કે વાગ્યું વ્યાગ્યા બે ચાર દી ના બેઠા, થોડું ઘણું દુઃખ તો મળવું પડ્યું ને. વળી વડીલ પાછા ત્યાં બેઠા. પછી તો એક બે જુવાની ને એવી ખાઈ ગઈ ને તે હોટા લઈને આવ્યા ને માંડ્યા દેવા માંડ્યા દેવા. હા કુણા ગણી કે તે બે મહિનાનો ખાટલો થયો, મોટો ઝઘડો થઈ ગયો ગામ. અને એમ કહેવાય છે કે બે મહિને એમના માંદા રહ્યા અને પછી છેવટ મંદવાડમાં મંદવાડમાં યમપુરી ભેળા થઈ ગયા. આવી જીવને કેવી અવળી ટેવો પડે વિચાર તો કરો માણસ. આટલી આટલી કથા કહેવામાં આવે છે. આપણું જીવન કેમ ભગવત ભક્તની વિચારધારામાં ભળતું નથી? જે જે ભગવાનના ભક્ત થઈ ગયા છે તેની સાથે આપણા જીવનને કેમ આમ મળતા નથી બધા કોડ નંબરો? ફેરફાર કેમ રહે? એના જેવી હોય આપણી આરંતી દેવ વગેરે ભક્તના જેવી આપણી રીત હોય તો ઠરી બેસવું એ ઠીક છે, નહીં તો કસર કાઢવી એ હજ રૂડો વિવેક છે. આનું નામ રૂડો વિવેક છે. શા માટે પરિપૂર્ણ થઈને બેઠા છીએ? છે આપણામાં આવું આવું હોય ને પરિપૂર્ણતા અનુભવતા હોય તો વાંધો નથી. ઠીક છે, આપણે રંતિદેવ જેવું કરી શકીએ એમ છે તો વાંધો નથી. પણ ખજીને ખોટ માનવી જાણવી એ પણ વાત, બીજે બગડે શું બગડે એ સમજવું સાક્ષાત. દરેક ખોટ આવે આત્મકલ્યાણમાં એવું ન કરો. બીજા કામ તો કંઈક કર્યા, એક રે રાખ્યું એક કરવું કલ્યાણ, એને સમજવું કેમ સમજવું એ પણ જાણ તે જાણ. શું લખ્યું? માણસ માત્ર બીજા બધા તો કામ બહુ કર્યા, એક કલ્યાણ બાકી રાખ્યું, બાકી તો જન્મો પછી રેમ્યો રેમ્યો ભયમો હા રળવા ગયો, પૈસા કમાણા ઘર કર્યું મકાન ઢાળિયા હા પત્ની કરી પુત્રો કર્યા એના લગ્ન કર્યા વેવાય વેવાય આ બધું કર્યું હાળો હાળી બહુ લાંબુ લાંબુ કર્યું ઘણું કર્યું, પણ એક બાકી રાખ્યું કરવું કલ્યાણ. બાકી બધું કર્યું, કારખાના કર્યા ધંધા કર્યા કરવાના કર્યા ન કરવાના કર્યા, બાકી રાખ્યું એક કરવું કલ્યાણ. કલ્યાણ બાકી રહી ગયું. હા બોલો. એને સમજવું સમજવું એવાને વળી પાછા સમજવું સમજવું આપણે. સ્વામી કે એ પણ જાણ તે અજાણ, એ અજાણ માણસ એને સમજવું કેમ કેવાય? પોતાના કલ્યાણ ને જે કરી લે ઈ ડાયો કરો, એને ડાયો કરો, એને સમજણ કરો. માટે માણસ આત્મકલ્યાણમાં જે કઈ ખામી હોય ને ખામીને સુધારી લે. આ કથામાં કસર કાઢે, પેલા તો પોતે નિરાતે વિચાર કરે મારામાં કઈ ખામી છે. પેલા બેઠા બેઠા વિચાર કરે પાકું કરે મારામાં ખામી કઈ છે. મારામાં લોભ છે ક્રોધ છે કામ છે માન છે સ્વાદ છે સ્નેહ છે દેહાભિમાન છે સંબંધીઓ મને હેત છે સ્ત્રીમાં આસક્તિ છે, કઈ મારમ ખામી આ વિચારે ડાયો પણ બુદ્ધિશાળી હોય ને તો વિચારે, ખ્યાલ આવશે. અને આવી કથા જયારે થતી હોય ને ત્યારે આપણી બધી ખામી ઉપર તરવરી આવે. જેમ માખણ ને ગાળે ને ત્યારે કીટું ઉપર આવે, એમ આ કથા થાય ને ત્યારે આપણામાં જે ખામી હોય ને બધી ઉપર આવે, પછી એને હળીએ હળીએ કાઢ નાખવી પડે. સમજી સમજી તો શુદ્ધ ઘી થાય, નીતરીએ ઘી બગડી જાય, ખાટું થઈ જાય. વિચાર કરજો આ કથામાં, શુદ્ધ ઘી જેવા ભગત થવું, ખાટા કીટા જેવા ન થવું. આપે જમાવીને આપણી ભૂખ કહો કેમ ભાંગશે, એ આપે જમાવીને આપણી. આપણે ભજન નહીં કરીએ, હા આપણે કામ પ્રદાદિક અધર્મ સર્ગનો ત્યાગ નહીં કરીએ તો આપણું જ રૂડું નહીં થાય. આપે જના વિના આપણી, બીજા બધા જમે તો આપણી ભૂખ ભાંગી જાય. કહો ભૂખ કેમ ભાંગશે, કેટલા સરસ દ્રષ્ટાંત આપે છે. અરે આ જગતમાં કેવું કેવું ચાલે છે, આપણને એમ થાય કે બસ આવું જ. માણસ અમુક વખતે તો ખોટું અભિમાન ધારતો હોય છે. મેં જે જે અનુભવ કર્યો છે તમને કહું છું, ઘણા એવું અભિમાન રાખતા હોય છે કે અમારા બાપ દાદા બહુ મોટા હરિભગત થઈ ગયા છે, એટલે અમે છે ને ભજન કરીએ ન કરીએ તોય પણ અમારો કલ્યાણ થઈ ગયું છે, આવું અભિમાન નથી. માણસ રાખે છે એટલે કહું છું, ઘણા એવું અભિમાન રાખે છે કે અમે તીર્થમાં રહીએ છીએ એટલે અમારું કલ્યાણ થઈ ગયેલું છે. એકવાર વડતાલમાં અમે સપ્તમુદ્રા લેવા ગયેલા, છાપો લેવા, ત્યાં બ્રહ્મચારી અમને ઉની ઉની છાપ આમ છાપતા હતા. એ વખતે વડતાલમાં રહેનાર એક માણસ ત્યાં કઈક આવેલા બ્રહ્મચારી પાસે, એટલે બ્રહ્મચારી લાલ ચોળ સપ્તમુદ્રા લઈ અને બાવડું પકડીને આમ છાપે એટલે આમ ધુમાડા નીકળે ચામડી બળે ને, એટલે ઓલો જોઈને કે છે ઘરે રે એ બ્રહ્મચારી તમને પાપ લાગશે, પાપ હું કામ દામ ગયો. ત્યારે મેં એને કહ્યું, ભલા માણસ આ દામ ના કહેવાય, આ સપ્તમુદ્રા કહેવાય. સત્સંગીવનમાં લખ્યું છે કે વડતાલમાં દરેક ભક્તો છાપો લે, અને જે છાપો લે એને યમનું દર્શન નહીં, ભગવાનની આજ્ઞા છે. મેં કહ્યું તમારે લેવી જોઈએ, બેહો આજ્ઞા તો પાળવી જોઈએ ને મહારાજ ને, હરિભગત છો ને. તો હા બેહો તમને છાપું આપી દે, કે મારે નથી લેવો, તમતા તમે ડામ લ્યો કે તમારે કેમ નથી લઈ, આજ્ઞા તો પાડવી જોઈએ ને, આજ્ઞા પાડ્યા વગર કલ્યાણ થાય. મને કે અમે તો વડતાલમાં જન્મ્યા, વડતાલમાં કે અમારે કાંઈ કરવાની જરૂર નહીં. પછી ન્યા સુધી બોલ્યા હોય એ કે અમારે કાંઈ કરવાની જરૂર નહીં, વડતાલ ધામમાં અમારો જન્મ છે, અમે કાંઈ ના કરીએ ને તો અમારો મોક્ષ થઈ જાય કે ગમે એમ કરે તો કલ્યાણ થઈ જતું. પછી મારે તો ના રહેવાનું, મેં જ્ઞાન ના કહ્યું તમે વડતાલમાં જન્મ્યા છો, વડતાલમાં ઘણા ભૂંડડા ને કુતરાય જન્મ્યા છે, એને કઈ કરવાનું નહીં, તમારે કઈ કરવાનું નહીં, બે નું કલ્યાણ. શું એને કેવું બીજું કહો, આપે જમાવીને આપણી કહો ભૂખ કેમ ભાંગશે. માટે ન માણસ એવું વિચારે, અને ઘણા તો શું કે ખબર છે, અમે તો પ્રસાદી નું કુળ છીએ, બોલો અમે તો ફલાણા ના પરિવાર, આગળ આગળ ભક્ત થઈ ગયા હોય ને એના નામ લે, અમે તો ફલાણા નો પરિવાર. પણ વર્તન માં જોવો ને તો કઈ ના મળે, આવો મીંડું બધું એને હાલતું હોય, લસણી ખાય, ડુંગળી ખાય, હિંગ ખાય, મંદિર ન જાય, કઈ ના મળે. અને કહો તો કે છે અમારા વડવા કોણ, પ્રસાદી નું કોણ. સાંભળો એની વાત, અમે પ્રસાદી નું કોળા છીએ પણ ડુંગળી લસણ હિંગ ખાઈએ. અમે પ્રસાદી નું કોળ અમે ગમે તે ખાઈએ, ગમે ત્યાં જઈએ,
અમારું કલ્યાણ થઈ જ જાય એમ કે છે. વળી કહે છે, મંદિર જોઈએ નહીં ભગવાન,
મંદિર જોઈએ
દર્શને ના જઈએ, મંદિર જોઈએ નહીં ભગવાન, જોઈએ બીડી માવા પાન,
જોઈએ
જોઈએ બીડી માવા પાન. પ્રસાદી નું કો શ્રીજી, વખત નો સત્સંગ કહીએ પણ ડુંગળે લસણ હિંગ ખાઈએ. અમારો તો છેઠ મહારાજ વખત નો સત્સંગ એમ વાત કરે. ભગવાન આવ્યા હતા અમારે ઘેર, વાત કરો સાથે એવો એને કે, પણ વર્તન માંથી આ ઉતરી જવાનું એની એને ખબર નહી. એને કે કોણ બિચારાને હવે પ્રસાદી ના જાણીને પગે લાગે. અને ઘણા તો મોટી વાત કરે કે અમારું ખોરડું સત્સંગી. એ બોલે હું સ્વામી અમારું હાથ પેઢી થી ખોરડું સત્સંગી. અમારું તો હવે આ બધા તો હમણાં થી આવે બધા. એક જગ્યાએ તો મને એવો અનુભવ થયો, અમે ઉત્સવ કરતા હતા, એમાં બધા જુવાનિયા બીજા ને ત્રીજા ને સેવા કરે, એમાં બે ચાર જુવાનિયા આગળ પડીને બધી સેવા કરે. એક બે વડીલ આવ્યા, બે હાથમાં વાંહ્યા રાખેલા, ગળગી દીધેલ ઉદલા લુગડા, આવીને બધું આમથી આમ જોવે. મને કે કેમ સ્વામી, મજામાં, કેમ છે બધું, હું હાલે? બધું સારું હાલે. તમે કેમ દેખાતા નથી, આવતા હો સેવા કરવા? આ બધું અમારું જ છે ને કે સેવા કરવા તમે કોઈ દી આવ્યા નહીં? કે આ બધા કરે જ છે ને. મેં કીધું એ તો બધા કરે જ છે. શું એમાં એક બીજા વડીલ હારે હતા ને એને હું બહુ ઓળખું નહીં. તો મેં જરા પૂછ્યું આ કોણ છે, ઓલ્યા વડીલ ને હારું ન લઈ. મને કે એને ન ઓળખ્યા, પછી એના વડવામાં આગળ ભગત થઈ ગયા હતા ને એનું નામ લીધું. અને કે આ તો એનો પરિવાર. મને કે તમે એને નથી ઓળખતા? મેં કીધું એને હું નથી ઓળખતો, હું તો ઓલ્યા ભાઈ ને ઓલ્યા ભાઈ ને ઓલ્યા ભાઈ ને ઓળખું છું. કે હવે એ તો આજકાલ ના સત્સંગી થયેલા, આ ગામમાં પેલો વેલો સત્સંગ જ અમારો. ઈ કે આજકાલ ના સત્સંગી એને હજી દૂટોય ફીડ્યો નથી ને, અમે જે છીએ એમ જ છીએ ને, તમે અમને ઓળખતા નથી. મને મેં કીધું અહીં તો જુઓ, જે અહીં સેવા કરે અને અહીં મોરી મોરી હોય બધા કામમાં એને એમ ઓળખી, તમે ઘેરે ને ઘેરે બેસી રહ્યો, તમને કઈ અમારે ઘરે ઓળખવા હોય? તમને કઈ રીતે ઓળખવા? એને બહુ ન ગમ્યું. એ કે અમે ખબર છે ને, અમે એનો પરિવાર કહેવાય. એ કે અમે એનો પરિવાર કહેવાય ને, અમારે લઈને જ ગામમાં સત્સંગ છે. કે પછી હું સામું જોયું ને, એ બે જણા વાતો કરતા, સ્વામીને આ વાલા થઈ ગયા કે આવડા બધા વાલા થઈ ગયા આજકાલ ના. કે હજી દૂધ સોચ્યું છે બધાને, એ સ્વામીને વાલા થઈ ગયા કે આપણી સ્વામીની કઈ કદર નહીં. કે મેં કીધું કાલે હવારે તમે આવજો, આટલું થોડું કામ છે સેવાનું. સારું આવશું. આવે હવારે એકય ભળાનો નહીં. અમારું ઘોરડું સત્સંગ આવા નાવા બધા. અને હું કેવું બધાને, અજ્ઞાન તો જુઓ, નહી મહિમા, નહી ધર્મ, નહી ભક્તિ ભાવ. અને કે અમારું ઘોરડું સત્સંગ સાંભળો ને, તમારામાં કોક એવા હો તો રાજી થઈને ગાજો. અમારું ખોરડું સત્સંગી કહીએ, અમો કુસંગી સત્સંગી ખોરડું. એમાં જ અમે કુસંગી રહી કે ખોરડું અમે કહી બધું ખોરડું ઉપર ઉપર નળિયા સત્સંગી. બાકી માલિકર બધા એમ નામ શું કેવું એને પાછા કે છે,
સાત પેઢી નો સત્સંગ,
સાત પેઢી નો સત્સંગ, જૂના કાટને ન ચડે રંગ. અમે તો બાપ દાદા નું મહાત્મ ગઈએ અમે કો સંગીએ માજ રહીએ માટે જે ધર્મ પાળે પાળે એનો ધર્મ મારે એની તરવાર માટે ભગવાનના ભક્તો બીજા કોઈ અહંકાર થી સદાચાર થી ઉતરે નહીં. નિજ ખામી શોધે. અમારા ગુરુ બહુ મહાન થઈ ગયા હોય અને અમે નકરા વખાણા કર્યા કરી અમારા ગુરુ આમ ને અમારા ગુરુ આમ ને અમારા ગુરુ આમ, પણ એ માયલું અમારા કઈ ન હોય તો તમને ખબર ના પડે. તમારા ગુરુ હારા હતા પણ તમારું જોવો તમારું એ માયલું છે કઈ. એમ હરિભગત ભણગા મારે અમારા વડવા કોણ, અમારા દાદા કોણ, અમારા બાબા શ્રીજી મહારાજ ને તેડી લેવા હતા, અમારા ગામમાં ભગવાન આવેલા આમ થયું તેમ થયેલું, પણ ઠેકાણું તમારું કેટલું જી કહો. એ તો સમજવું જોશે ને સૌને. અને ઘણા ને તો વળી ઈ બહુ અમે જૂના સત્સંગી સમજાય. જૂનાપણા નો માણસ ને બહુ માન હોય, બહુ એટલે બહુ. નવા તો કઈ એને ગણતરી માં ને આ તો બધા આજકાલ ને એમ બોલે. રામાનંદ સ્વામી વખત નો મેઘજી સુખડીયો હરિભગત શ્રીજી મહારાજ ને એને શું કહ્યું ખબર છે? વર્ણિંગ મારી આગી ને મરે અધુના તમે, તમે તો આજકાલ ને આવેલા છો, હું જૂનો છું એમ. રામાનંદ સ્વામી નો હું જૂનો છું, એને જૂના નું અભિમાન. સત્સંગી જૂનો એને હું જૂનો. અરે અમારા સાધુ માં જે વહેલો આવ્યો ને એ કે હું જૂનો. બહુ માણસ ને હું જૂનો એમ. એના ઉપર સંતો દાખલો દે છે કે જૂનો તો હજાર વર્ષ નો ખીજડો હોય પણ એને હાંધરા જ આવે ને, અને આંબો નવો હોય અને આજકાલ ને વળી કલમી આંબા નવા તો એને ત્રણ વર્ષે કેરીઓ લાગે. બોલો પછી ઓલો ખીજડો એમ કે હું જૂનો છું, પણ તું જૂનો પણ તને આંગરા જ આવે, કેરીઓ ન આવે. તું જૂનો પણ ખીજડો, અમે નવા પણ આંબા. નવા હોય ને પણ આંબા હોય તો કેરીઓ લાગે. માણસ ના જૂનાપણા નું અભિમાન રાખે જીવન સુધારે. બસ જૂના નવા ક્યાં, જીવન સુધરે કામ થઈ ગયું. ભગવાન ના ભક્તો એ પાછા કહેતા હોય છે અમે જૂના સત્સંગી થઈએ મળે તારું પણ મંદિરે ન જઈએ. અમે જૂના સત્સંગી. હા તમે નવા લાવ બધા બોલ્યા કે ને હાલો મંદિર તો કે નહીં આવી ઓટલે બેવા દઉં. અમે તો બહુ મંદિર ગયેલા. હા તમારા જેવડા હતા તાર કઈ અમે ઓછું ભજન નથી કર્યું, માટે તમે જાઓ અમે જૂના સત્સંગી છીએ. કહી દઈએ મોઢે મંદિર કર્યું બહુ ભજન, એ મંદિર કર્યું બહુ ભજન. મેં 3 વર્ષ તો લાગત પૂજા કરી પણ આ 20 વર્ષ મેલ દીધી છે. બહુ પૂજા કરી. તમે તો હવે 5 વર્ષ થી પૂજા લીધી છે, તોય મારા તમારો હિસાબ કરો તો 25 વર્ષ પૂજા મારી તમારી થી અધિક છે. હજી આવો તો હિસાબ બતાવે. શું એને કહો તમે કહો. મંદિર કર્યું બહુ ભજન, એ મંદિર કર્યું બહુ ભજન. નવા જાણો શું મન, તમે નવા શું જાણો. નવા જાણો શું મન, એ અમે રીઢા તો ઠબકો દઈએ મળે તાણો પણ મંદિરે ન જઈએ. સમય જ હોય પણ મંદિર ના જાય. અને જૂના પણ નું અભિમાન. મારો કહેવાનો આશય આ છે, એવું ન રાખાય એમ. બીજો કોઈ હેતુ નથી, કોઈ અવળો અર્થ ન કરે.
કેવું છે મારું એટલું, કસર કાઢો બસ. અહી સ્વામી કહે છે ને, સ્વામી કહ્યું આપે જેમાં વિના આપણી ભૂખ કહો કેમ જાય, માટે કસર કાઢવી ડાયા માણસ હોય. ઘણા તો ધર્માદો દેતા નથી, નામ ધર્માદો બોલો. એક ગામમાં એક ગરીબ ભગત નામ ધર્માદા ના સાધુ આવ્યા, નામનો રૂપિયો આપે, સમજ્યા, બીજું કઈ નહીં, નામનો રૂપિયો દે, એમાં સ્વામી આગળ પાવતી લે, કંઠી માગે, ઉપર એક લાડુડી માગે, કમસે કમ કંઠી નો 1.5 રૂપિયો બોલો. પછી એક વાર સાધુ આવ્યા ને, એને કે ભગત તમારો નામનો રૂપિયો બાકી છે, તકે ઘોળ્યો બાકી રહ્યો છે. સ્વામી ને કહો પણ કેમ તમારો નથી ભરવો, તકે 60 વર્ષ ભર્યો, હવે હું લઈ મીંડ્યા છો, 60 વર્ષ ભરું છું, પછી ક્યાં સુધી ભરવાનું હોય, આવું બોલ્યા, ન ભર્યો. આ તો મારા અનુભવ ની વાત છે, આવું થાય, માટે ડાયા માણસો આવું ન કરે, ખોટ સુધારે. આપણને જેમ ભગવાને કહ્યું છે એમ આપણે કરવું તો પડશે ને, કેમ ચાલશે કહો. કહેતા હોય છે ઘણા, અમો સત્સંગી તો છે પણ નામ ધર્મ દો ન દઈએ, તાણી પડી ગઈ હોય એટલે દેવાના હોય, સાચું કે જો દેવાચાર્ય ને ખૂટી રહ્યા એટલે આપણે દેવાના હોય, એમ પરોપકાર કરવાનો, આપણે જોતું હોય તો દેવાનું છે, એને જોતું છે ને આપણે દેવાનું છે, એ મૂર્ખાઈ છે, એને કઈ જોતું નથી. હા ભગવાન તો લક્ષ્મીના પતિ છે, અને આચાર્ય ને સાધુ એ તો ભગવાનના દીકરા છે, લક્ષ્મી એની માં છે, ત્યાં શું તાણ છે, તે તમારે ઉપકાર કરવાનો હોય. આ તો આપણે જોતું હોય ને તો એને દેવાનું, આ તો કે ત્યાં કઈ તાણ નથી, દેવાની જરૂર નથી, એમ કરીને મારા ધર્માદાનું વાપરી ખાઈ લ્યો. અને વળી હરી ભગત પાછો પાછી પાની વિના વિચાર કરે ડાયો માણસ. અને ઘણા એમ કે છે કે અમે જઈ કથામાં ન જઈએ એવું નહીં, સત્સંગમાં પણ જાય, બધું સાંભળી જોઈ, પણ સત્સંગ ને હૃદયમાં ન કરવા દે, ભલે ને ભી મારવી એમ મારે માલકર ના આવવા દે, કારણ કે એટલું બધું કડક ક્યાંથી પડે, એ તો કીધ્યા કરે અને શું કામ છે, હા એટલા બધા નિયમ કેમ પડે. અને બહુ ભીમ આવી જાય ક્યારેક હામ હામાં તો બીજા ત્રીજા બાના બતાવી દઈએ, પણ નિયમ તો એક લઈને ઘરે ન આવી. જો આંબળ હું કે છે, અમો સત્સંગમાં નિત જઈએ એને હૃદયમાં ગરવાન દઈએ, અમે સત્સંગમાં નિત જઈએ, અમે સત્સંગમાં બધું કડક, બહુ કડક. આ ક્યાંથી પડે આ બધું વાતો કરો છો તે? હા, ઘણા તો એમ કે ગાડીમાં 140 ની પીડ આમ લખેલી હોય પણ કઈ એટલી થોડી ગાડી હંકાય ને તૂટી જાય એમ. શિક્ષાપત્રીમાં 212 શ્લોક લખ્યા છે પણ કઈ કે બધા થોડા પડાય ને તૂટી જાય આપણે. આવું તો પાછું દ્રષ્ટાંત છે, વિચાર તો કરો. માણસ આજના બુદ્ધિશાળી બોલતા હોય છે. આ તો બધા કડક ને શિક્ષાપત્રી પ્રમાણે ન રે, શિક્ષાપત્રી પ્રમાણે રે નહી, અને પાછા દાવો એવો કરે કે અમે પાક્કા હરિભગત છીએ. આપણે કહી દેવું પડે કે તમે પાક્કા, બીજું હું એ બોલતા હોય છે. અમે પાક્કા હરિભક્ત છીએ, શિક્ષા પાત્રે પ્રમાણે ના રહીએ. તમે બોલશો તો કઈ ખોટું નથી. અમે પાકા હરિભક્ત છીએ, શિક્ષા પાત્રે પ્રમાણે ના રહીએ. આટલું બધું ક્યાંથી પડે,
આટલું બધું ક્યાંથી પડે?
212 શ્લોક લાંબુ લાંબુ એમ કહો, હાડી 300 શાસ્ત્ર નો સાર કાઢીને 212 માં ટૂંકું કરી નાખ્યું. હજી બધું જાજવું પડે. અને એમાંય કેટલાય વિદ્વાના, કઈક ધર્મ સદવાના, કઈક આચાર્યના, કઈક સાધુના, એમાં આપણા ભાગે થોડાક આવે એવું જ હોય. તોય તોય કે આટલું બધું ક્યાંથી પડે,
આટલું બધું ક્યાંથી પડે?
તારા અમારા જેવા હું કે ખબર, તો ધામ નહીં મળે. તારા હું કે ખબર છે, ધામ મળવું હોય તો મળે,
ધામ મળવું હોય તો મળે.
એમ મળી વાતો સૌને કહીએ, શિક્ષા પાત્રે પ્રમાણે ના રહીએ. માણસ સાધુ પાસે તો બધા જાય છે, પણ સાધુ પાસેથી કઈક સદબોધ લઈને આવે એવા ઓછા. સંતો પાસે જાય, સંતો પાસે સારું શીખીને આવે, ગુણ શીખે, કઈ ભજન નું બળ મેળવે. ઘણા સાધુ પાસે જાય, સાધુ ભેળા ખાય, સાધુ ભેળા હુવે મંદિરે, રે સાધુ ભેળા, પણ નખરો અવગુણ લે. ઈતળી આવું જ ચોટી હોય, પણ દૂધ એ ન પીવે, ઈ લોહી જ પીવે. એમ ઘણા ને આવી ટેવ હોય. સત્સંગમાં જાય, સાધુ પાસે જાય, જોવે બધું, એમાંથી ખોળી ખોળીને અવગુણ ગોતી કાઢે, ગમે ત્યાંથી ગોતી કાઢે લે. અને એમ કહેવાય છે, ગમે એટલો માણસ સારો હોય પણ એમાં શોધવા બેહો તો એક બે અવગુણ તો નીકળે. હું હા નીકળે. અને એવી ટેવ હોય ને, ભગવાન કહે છે એ તો ભગવાન પૃથ્વી ઉપર આવ્યો હોય ને, તો એમાંથી જોનારાને અવગુણ દેખાય ખરો. તેથી કરીને જો ભગવાનને ભગવાનના સાધુ કલ્યાણકારી નહીં. મહારાજે કહ્યું પ્રથમમાં 31 માં કે શિશુપાલ તો એમ જ કહેતો, શિશુપાલ દંતવક્ર એ તો કાયમ એમ જ કહેતા કે આ શ્રી કૃષ્ણ તો પાખંડી છે. કારણ કે એને જન્મતા વેત તો એક જાણે બગલો માર્યો, કે એક સ્ત્રી મારી, એને કયું સારું કામ કર્યું છે. અને મધના પૂડા ઉખાડ્યા એટલે બધા એને મધુસૂદન કહે છે, પણ કઈ એને મધુ નામે દહીં જ નથી માર્યો. આમ બોલતો શિશુપાલ. અને ગોવાળીઓ કે મલકાખાનું યાઠું ખાય, ભરવાડો, ચોરી કરનારો, કાળિયો, આવું બોલતો શિશુભાઈ. એથી કરીને શ્રી કૃષ્ણ ભગવાન શું કલ્યાણકારી નહીં?
અને પાછા એમ કેતો કે પાંડવો પાખંડી અધર્મી, પાંચ જણા એક સ્ત્રી રાખી, પાંચ જણા એક સ્ત્રી રાખી, આવું ક્યાંય ભાડ્યું નહીં, એક નંબર ના અધર્મી. હવે અધર્મી ને પાખંડી એવા પાંડવો એને વળી એ ભરવાડા ને પૂજ્યો, એથી કરીને શું એ ભગવાન થઈ ગયો? આમ શિશુબાળ બોલતો. તેથી કરીને ભગવાન શ્રી કૃષ્ણ અને પાંડવો શું કલ્યાણકારી નહીં? હા, ભગવાન ને ભગવાનના સાધુ ભક્તો કલ્યાણકારી નહીં? આસુરી ભક્તિ વાળાને તો ઊંધું જ ઊંધે એમ ઘણા સત્સંગમાં આવે, સત્સંગ એના માં ના આવે. હા, ગુણ લે લે ને અવગુણ લે. હા બોલો.
અમે સંતોની પાસે જઈએ પણ ગુણ તો કઈ નામ લઈએ, નિર્દોષ રહીએ મળે સંતો પણ અવગુણ લઈએ, એમ દોષ દઈ નિર્દોષ રહીએ મળે સંતો પણ અવગુણ લઈએ,
એ મળે સંતો પણ અવગુણ લઈએ,
મળે સંતો પણ અવગુણ લઈએ.
આવું બધું છે લ્યો. કેમ ચતુરભાઈ, ખોટું નથી ને કઈ? કહો તો વધારે કહું બહુ, પછી અમારું કહીશ તમતાર, તમારે એકલા નું નહીં, બસ પછી અમારું હોય કહું. શું કામ આ વ્યાસાસને બેસીને જેવું હોય એવું જ કહેવાય ને, નહીતર દોષમાં પડી. જો સાંભળો બીજી કથા. ઘણા હરિભક્તો મોટા ધામમાં દર્શને જાય, ત્યાં ઉતારા હોય, બીજી ત્રીજી વ્યવસ્થા હોય, પણ એ ઉતારે ન જાય. સારા સાધુ શોધી અને એની રૂમે ઉતારો કરે, બીજે ક્યાંય ન જાય. અને ઓલ્યા નહી કઈક, સમજાય છે? નહીતર ઉતારા હોય ન જવાય, ત્યાં ન રહેવાય. કથા વાર્તા થાય એ પૂરતું સાધુ ના આસને બરાબર છે, પણ પછી સાધુ ના તાર ધોતા હોય, સાધુ ની બધી ક્રિયા હોય, આપણે પાછું ત્યાં ભેગું ખાબકું. અને એક સાધુ ને તો હજારો શિષ્ય હોય, અને સંડાસ તો એને એક હોય. આપણે બધા જઈને ત્યાં ઉતરી તો સાધુ ને પછી શું થાય? હે, અને એટલા માટે જ આપણા માટે મોટા મોટા ધામમાં ઉતારાઓ કર્યા જ નથી કર્યા? આપણે ત્યાં જવું જોઈએ ને, પણ આ તો ના ન જાય. એ કે અમે
સાધુ ને આસને જઈએ મળે ઓરડી પણ બીજે ના લઈએ,
ઓકે. ન્યા શું કામ તમે રહ્યો? ઉતારે કેમ ન જાઓ? તેને ઉતાર આપ્યો છે.
ખૂબ સાધુ કરે સેવા,
ખૂબ સાધુ કરે સેવા,
ખૂબ સાધુ કરે સેવા,
ખૂબ સાધુ કરે સેવા.
ભાગવતજી માં એક વાક્ય લખ્યું છે કે કળિયુગમાં મહાત્મા પુરુષો ગ્રહસ્થો ની સેવા કરશે. ભાગવત માં લુગડા હોય ધોઈ નાખે, બીજી તો હું સેવા કરવી, કથા વાર્તા કરીને સેવા કરાય એ તો અમારો ધર્મ છે. બીજી હોય ને સારી સારી રોટલી કુણી કુણી ગરમ ખવાડે, હું વાંધો બોલો. અને એટલા સારું ઘણા આવે છે.
ખૂબ સાધુ કરે સેવા,
ખૂબ સાધુ કરે સેવા,
આપે માન મીઠાઈ મેવા,
આપે માન મીઠાઈ મેઠા,
આપે માન મીઠાઈ મેવા,
આપે માન મીઠાઈ મેવા.
એક સંત ની આગળ બે પાંચ માણસો આવ્યા, લઈ ગયા ઓરડીમાં. સાધુ એની રીતે સ્વાગત કર્યું, સાદડી પાથરી બેહાડ્યા. એ બધા આ સાધુ ની સામે જોઈ રહ્યા. પછી પેલા સંતે કહ્યું, કઈ કામ? એટલે સામે નામું જોઈ રહ્યા, બોલ્યા નહી. એટલે એનો કહેવાનો મતલબ એ હતો કે તમે સમજતા નથી, સાધુ ને એમ થયું પાણી પીવું પૂછે એટલે પાણી પાય. પછી સાધુ આમ જોઈ રહ્યા, સાધુ કે ભાઈ હવે શું છે? તો કે કઈ નઈ, ઓલ્યાને ના ગમ્યું એટલે ઉભા થયા. એટલે આ સંત કે આવજો જ્યાં સુધી, પણ જાતે જાતે રહેવાનું નહીં. એટલે બોલ્યા, સ્વામી અમે આવ્યા હતા ને, એ તો ચા અને ગોળ ગોળ ઘીમાં તળેલી પૂરી અને બંટા ગોળી ની આશય આવ્યા હતા, અને તમે કઈ સમજ્યા નહીં. અને સ્વામી સાંભળો, જો આમના હરિભગત ના સ્વાગત કરશો ને, તો જોવો સામે બંગલો છે ને ફલાણા સ્વામી નો, એના જેવા બંગલા તમારે કોઈ દી નહીં થાય. એટલે આ સાધુ એમ કીધું, નથી બંગલો કરવો, જાઓ આવજો. આવું છે ભાઈ, હા, ખૂબ સાધુ કરે સેવા,
ખૂબ સાધુ કરે સેવા,
આપે માન મીઠાઈ મેવા,
આપે માન મીઠાઈ મેવા,
ચા પીને રૂપિયા પાંચ દઈએ, મળે ઓરડી પણ બીજે નવ દઈએ, ચા પીને રૂપિયા પાંચ દઈએ, મળે ઓરડી પણ બીજે ન જઈએ, હે મળે ઓરડી પણ બીજે ન જઈએ,
મળે ઓરડી પણ બીજે ન જઈએ.
આવું છે. આ કથામાંથી માણસ સુધારો કરી લે, પોતાના જીવનમાં કઈ ખોટ રહેતી હોય પણ સમજણે કરીને, કોઈ ન કહ્યું હોય સુધારો કરી લે. ઘણી વખત માણસ બહુ મોટી ભૂલો કરતા હોય છે, અને કોઈ કહેતું પણ ન હોય કે તમારી આ ભૂલ કહેવાય, એમ તો આમ જ સુધારો કરે. વળી એક વાત બીજી કહી દઉં, ઘણા માણસ યાત્રા કરવા જાય છે, ઘણા ઘણા ખૂબ યાત્રા કરે, પણ યાત્રા કરવા જાય ને તો દરેક તીર્થ માંથી ના કરા અવગુણ લઈને આવે, ના કરા અવગુણ એ વાત કરતા હોય કે અમે ગયા તા પ્રયાગ, એ નકરા માંગણ 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 તીર્થમાં નકરા ધૂતા ભેગા થયા છે, એ બધા પાઇપી ભેગા થયા છે, આમ ને તેમ ને આખા એ તીર્થો માંથી આમ ડોળ 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 પકડી પકડી ને હૈયામાં આમ પૂરી ને ઘરે આવે લ્યો, અને હું તીર્થ નું ફળ મળે કહું. તીર્થ જાવું તો દેવ દર્શન દાન પૂન જે થાય તે કરવું, ના તીર્થમાં રહેલા છિદ્રો ને ખોળ્યા કરો, શું ફાયદો તમને કહો. જે જે તીર્થમાં જાશો તે તીર્થમાં કઈક કઈક હશે અયોગ્ય અધર્મ ગમે તે, આપણે શું કામ છે? પણ ઘણાને તો આંખે જ એ રીતની હોય, એને હલકું જ નજરમાં આવે, લ્યો હારું તો દેખાય જ નહીં, ઘણા ટેવ જ આવી હોય, ઘણા ટેવ એવી હોય, સમજ્યા? મોળું જ ખાય, હારું ન ખાય, પેલા મોળું ખાય પછી હારું ખાય. તમને એક દાખલો દઉં, બે ભાઈ હતા સમજ્યા, એમને બે જણા કિલો કિલો હોપારી લીધી, બે હોપારી ને બંધાણી, પણ કિલો કિલો હોપારી ઘરે લઈ જઈને બે નક્કી કર્યું, એક એવું નક્કી કર્યું કે આપણે તો આમાંથી હારી હારી ગોતીને ખાવી, એક એવું નક્કી કર્યું કે આપણે પેલા મોળી મોળી ખાઈ જવી પછી હારી ખાવી, એક એવું નક્કી કર્યું કે આપણે પેલા મોળી ખાઈ જવી પછી હારી ને, એક એવું પેલા આપણે હારી ખાઈ જવી પછી મોળી. હવે બે જણા કિલો હોપારી માંથી એકે મોળે મોળે ગોતીને તારવી, એકે હારી હારી ગોતીને તારવી. જયારે ઓલો હારી હોપારી ખાય ને, એ ઢગલામાંથી હારી ગોતીને એમ માને કે હારા મારી છે, પછી હોડી અડાડીને ખાય, અને મને એમ કે હારા મારી હોપારી ખાઉં છું, અને ઓલો મોળી હોપારી ખાય ને, ઓળે ઢગલામાંથી મોળામ મોળી ગોતીને હોડી અડાડીને ખાય, એનો મને એમ કે હું મોળામ મોળી ગોતીને ખાઉં છું. ઠેઠ બધી હોપારી પૂરી થઈ ને ત્યાં સુધી ઓલ્યાને એમ કે હું મોળામ મોળી ગોતીને ખાઉં છું, અને ઓલ્યાને એમ કે હું હારા મારી ગોતીને, આટલો ફેર રહ્યો બે ને. એમ ઘણા ને એવી ટેવ હોય, મોળા મોળું ગોચીને જ ખાય, સમજાય તમને, ને હારામ હારું ઘણા ખાય. આવું છે, માટે હારું લ્યો, હારું મોળું હું કામ લ્યો, જરૂર હું. આપણે શાકભાજી લેવા જાય ત્યાં હડેલું લઈને આવી છે શાક માર્કેટમાં, હડેલું ઘણું હોય ને, આપણે હારું હારું લઈને નથી આવતું, તો પછી સત્સંગમાંથી હારું હારું લઈ જાઓ ને, હારું લઈ જવા જેવું ઘણું હોય છે, તીર્થોમાં ધામોમાં સારું કઈ ઓછું ના હોય, લેવું હોય તો. અરે આપણે મોટો 10 લાખ નો બંગલો બનાવ્યો હોય પણ એમાં શું સંડાસ નો બનાવ્યો હોય? કઈ સંડાસ છો? કઈ કામ બહાર બનાવવા છો? બંગલામાં જ હોય સંડાસ, અને તમારે વળી સંસારી લોકોને તો રોહડા ને અડોઈ દેજ હોય, તમારે આઘું ન હોય. અમે સાધુ આઘું કરી ગયા, રોહડા પાઈ નઈ, એક દિવાલે ના રાખીએ, એટલું અમારું ખરું. હવે કોઈ માણસ નવા બંગલામાં પ્રવેશ કરે, એક દાદરો ચડીને તરત એક બાણું ખોલે, માલિકોર સંડાસ નીકળે, એટલે એ મોઢું બગાડીને એમ કે આમાં નકરા સંડાસ જ છે,
એમ કરીને હેઠો ઉતરી જાય. કે એવું થોડું હોય, કોઈ લોકો કઈ આખો બંગલો સંદાસ નો થોડો કરે, પણ બે ચાર સંદાસ તો હોય જ ભાઈ. એ પછી અને રાખવાય જોઈને, એથી કરીને કઈ આખો બંગલો થોડો સંદાસ હોય. આમ કોઈ તીર્થ હોય, કોઈ ધામ હોય, ના હોય કોઈ વ્યક્તિ એવા, એથી કરીને કઈ તીર્થ કે ધામમાં બધા ખરાબ છે એવું ના કલ્પી લેવાય. માણસ યાત્રાએ જાય તો સારું સારું લઈને ઘરે આવે, એ કેવું છે? કે છે અમે યાત્રા કરવા જઈએ પણ દાન કોઈને નાવ દઈએ. હવે તમને બીજી વાત કહું, માણસ મંદિરે જાય, જોજો તમે મંદિરે તો બધા ઘણા જતા હશે. મંદિરે માણસો જાય પણ ખરા, પણ મંદિરે જઈ અને દર્શન તો મિનિટ બે મિનિટ કરે તો કરે, નહીં તો પદીક્ષણામાં જઈને બેહે, કાં તો પગથિયે જઈને બેહે, કાં તો એક કરે જઈને મંડળી જમાવે, અને કાં તો લેતી દેતી વહીવટ બીજું ત્રીજું ચાલુ કરે, આવું કરતા હોય છે ઘણા. પણ મંદિર ગયા તો મંદિર ભજન સિવાય બીજું કેમ કરાય ભાઈ? મંદિર શાને માટે છે? ભજન માટે. મંદિરને પણ ઘર કરી નાખીશું તો મંદિરમાં જે આધ્યાત્મિકતાની શાંતિનો અનુભવ થવો જોઈએ તે નહીં થાય. મહેરબાની, મંદિરને કોઈ ઘર ન બનાવે. ત્યાં દેવ સામે ઉભા રહો, નિરખીને દર્શન કરો, કીર્તન બોલો, માળા ફેરવો, હા પ્રદક્ષિણા ફરો, તો ધ્યાનથી ફરો ભગવાનમાં. ત્યાં જઈને આડોળું જોયા કરે, નામથી આમ રખડ્યા કરે, અને મનમાં જાણે કે હું મંદિર જઈ આવ્યો, આવું ના કરે. ઘણા એવું કરતા હોય છે, અમો મોટા મંદિરે જઈએ પણ દર્શન નું સુખ ના લઈએ. પરિસ્થિતિ એ વાતો કરે, હું અમારું આખું ગામ સત્સંગી, વાત ત્યાંથી જ માંડે, અમારું આખું ગામ સત્સંગી, પણ જઈને દેખો તો પરિસ્થિતિ વિચિત્ર હોય. એ કહેતા હોય છે, અમો ગામ આખું સત્સંગી થઈએ પણ બાર જણા મંદિરે જઈએ. થોડી વાર
કથા કરીએ થોડી વાર,
એમાં બેસે જણ ચાર,
એમાં બેસે જણ ચાર,
પાછા એ અમે સભા ચેષ્ટા તો ન ગઈએ પણ બાર જણ મંદિર જઈએ.
એમાં સભા ચેષ્ટા તો ન ગઈએ પણ બાર જણ મંદિર જઈએ.
આ પરિસ્થિતિ માટે માણસ પોતાની ખામીઓ કાઢે, બસ શીખે, આમાંથી શીખે. હવે સાધુનું કહું ને, તમને ખોટું ન લાગે કે અમારું જ નકરું તમે કહ્યું. અમે દીક્ષા લઈ સાધુ થઈએ પણ સ્ત્રી ધન થી છેતા ન રહીએ.
સાધુ થઈએ પણ સ્ત્રી ધન થી છેતા ન રહીએ.
વહીવટ કરવાને કાજ,
વહીવટ કરવાને કાજ,
અમો કરીએ બાજામ બાજ,
અમો કરીએ બાજામ બાજ,
કઈ ગુરુ સહુને બોધ દઈએ, પણ સ્ત્રી ધન થી ઠેકાન રહીએ,
કઈ ગુરુ સહુને બોધ દઈએ, પણ સ્ત્રી ધન થી ઠેકાન રહીએ.
બરાબર આવું છે. માટે કસર ખોળીને કાઢો બારી, નિજ કસર. નિષ્કવાન સ્વામી કહે છે, કસર કાઢ્યા વગર છૂટક્યો નથી. સૌ કોઈ નહીં આપે જેના વિના આપણી, ભૂખ કહો કેમ ભાંગશે, નિષ્કુળાનંદ કે સાચું કહેતા, કોઈ કને દુખ પણ લાગશે. લખી નાખ્યું સ્વામી, નિષ્કુળાનંદ કહે સાચું કહેતા. સાચું કહો ને તો કોકને ન સારું લાગે, કોઈકને દુખ પણ લાગશે. સ્વામી જાણે છે દુખ લાગે. સ્વામી કે વાંધો નહીં, ભલે લાગે, દુખ લાગે એ મંજૂર છે, પણ સાચું ઢાંકી દેવું એ મંજૂર નથી. સાચું તો કહેવું પડશે. સ્વામી હવે લખ્યું સુરાતન ચડાવવા હરિભક્તને. સુનો છંદ. હે ધ્યાનમાં ધર્યા છંદ, સમજવા જેવો, શીખ્યા જેવો, ગોખ્યા જેવો.
કઠણ કસોટી મોટી મહારાજ ની, સહી રહે વાળી કોઈ સંત સુરા,
ભગવાન ની કઠણ કસોટી કોઈ સુરવીર સંત સહન કરે કે છે.
એ જેમ જેમ દુખ પડે આવી દેહ ને, તેમ 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 પરખાય પૂરા. જેમ શરીર ને દુખ પડે એમ પરખાય, એની પરીક્ષા થાય છે. એ પાછા ના પડે ધર્મ નિયમ વ્રત દાન તપ ભજન, એ તો છલાંગુ મારી લીધે જાય. આનું નામ સાચા સાધુ.
એ જેને પાડી છે આટી મોટી જીવ માં, મન માં અન્યું છે મરી કરી મતવું, ભાવાવચાર પાર ધાર ધારી ફરી ખરી, હાથ વાગે નથી જ ડરવું, એ હાથ વાગે નથી જ ડરવું. ઠરાવ કર્યો છે મરી મટવું છે ભગવાન માટે. આ ફેરે થાવી હોય થઈ જાય, પગ પાછો નથી મેલવો. આ હતે કારણ કે એના મનમાં એક વાત હજળ સમજાઈ ગઈ છે. સમજો આ લીટી માં સમજવા જેવી છે.
અનેક દેહ ખોયા વન અર્થે, દેહ દેહ કાયે નાયવા કામે,
કેટલાય શરીર ખોઈ નાખ્યા સ્ત્રી ધન માટે, સંસાર માટે, વિષય માટે. એ શરીર કઈ કામ માં આવ્યા નથી. 84 લાખ દેહ કરકાને સમર્પણ કર્યા. હા, ઘર ધન માલ મિલકત છોકરા છે, ડોહીને અર્પી દીધા 84 લાખ દેહ. આ એક દેહ સહજાનંદ તમને સમર્પણ છે. આવું બોલે છે.
અનેક દેહ ખોયા અર્થે, દેહ દેહ કાયે નાયવા કામે, હવે આ દેહ હરી અર્થે કરી, રાખવું તે અચળતે આઠું જામે, રાખવું તે અચળતે આઠું જામ. ધીરજ હરી કરીને ભજે છે જે ભગવાન ભાવે, નિષ્કુળ આનંદ કહે એમ જ જાણવું, અંતે અર્થ પણ એ જ આવે, એ જ અંતે અર્થ પણ એ જ આવે, એ જ અંતે અર્થ પણ એ જ આવે.
નિષ્કુળાન સ્વામી કે અંતે અર્થ એ છે.
અનેક દેહ અર્થે વેડફાઈ ગયા, એક દેહ હવે ભગવાન તમારે માટે આનો ઉપયોગ બીજો કરે. બીજા
સમર્પણ કયા શરીર તુમકો નથી, બીજું કઈ કરવું. લ્યો આવો ઠરાવ કર્યો છે સાધુ સુરાએ. બધાથી કઈ આ ઠરાવ ન થાય ભાઈ, વિચાર કરો. ભગવાન ને સમર્પાઈ ગયા હોય સુરવીર ભક્તો એની શું કથા કરે. એક એક આખ્યાન આમાં આવા છે. પરોપકાર ઉપર કથા આપણે સાંભળી. પરોતભાઈ ની એ કઈ નાની એવી વાત કરી દઉં. પરોતભાઈ એક વાર લોજ આવેલા, મહારાજ સદાવ્રત દેવડાવતા. સદાવ્રત માં અનાજ ખૂટ્યું. મહારાજ કે પરવા, તો હા સદાવ્રત માં અનાજ ખૂટ્યું છે, તારે ઘરે કઈ વધારે હોય તો મોકલ, કઈ વાંધો નહીં. મહારાજ ઘરે ગયા, જેટલું ઘરમાં અનાજ હતું એ બધું ગાડા ભરીને જવા દીધું લોજ. એક દાણો ઘરે ન રાખ્યો. શું ગજબ ની વાત કહેવાય. પર્વતભાઈ ની કથામાં આ લખાણ ગાડા બધા આવ્યા લોજ મહારાજ કે ગાડા આવ્યા પ્રવત પણ આટલા બધા ગાડા કેટલું અનાજ લેવો મહારાજ જે હતું પણ ઘરે કઈ છોકરા હારું રાખ્યું તો કે ના ભગવાન કે છે પર્વત તારા છોકરા શું ખાશે ત્યારે એમ કહ્યું પર્વતભાઈ મહારાજ કણબીના છોકરા ને કુકડાના છોકરા ભૂખ્યા ન રહે એ તો ગમે ત્યાંથી ઉકરડા ભંભોળી ખાઈ લો આવો ઉતરા પીધું બધા ગાડા સોંપી અને ઘરે ગયા તો ઘટના એ ઘટી જેટલી કોટીઓ એમને ખાલી કરીને ગાડા ભર્યા હતા ને એ કોટીઓ બધી હતી એમને ભરાઈ ગયેલી ધન્ય છે એ ભક્ત ને અને હજારો ધન્ય છે એ ભગવાન ને આવી ઘટના તો સ્વામિનારાયણ સંપ્રદાયમાં અપાર થઈ છે ભગવાન દાદાના દરબારમાં 1861 ની સાલમાં માઘ સુધી એકાદશી ની વહેલી સવારે પોગ્યા ને ત્યાં જઈને બેઠા એટલે એફલ દરબારે આવીને હાથમાં પાણી લઈને એમ કીધું કે મહારાજ આજથી દરેક મારા આત્મા સાથે જે કઈ મારું છે એ તમને સમર્પણ કરું આવું કહ્યું આત્માના સહ સર્વસ્વમ બધું તમને અર્પણ આવા તો કેટલાય થયા ભગવાનના નામ ઉપર સારાય સંસાર ઉપર પાણી ફેરવનાર પોતાના ભોગ સુખ માલ બંગલા સ્ત્રી છોકરા મા બાપ નિલામ કરનારા ભગવાનને માટે શું ન થાય કંઈક સુરવીર થયા હવે મહા મસ્ત આખ્યાન આવે છે મયુરધ્વજ રાજાની કથા ભગવાનના ભક્ત ધ્યાનથી સુણો બહુ સાંભળવા જેવી કથા વળી કહું વાત કે ભગવાન બ્રાહ્મણ નો વેશ લઈને આવ્યા અર્જુન ને સાથે લાવ્યા ભગવાન કૃષ્ણ કૃષ્ણ શર્મા થયા અર્જુન એના ચેલા થયા યજ્ઞશાળામાં આવ્યા જ્યાં રાજા બેઠા હતા રાજા ઉભા થયા છે પધારો પધારો બ્રહ્મન્ન ધન્ય ભાગ્યશાળી આપ મારા યજ્ઞમાં માગો માગો આજ આપ બ્રાહ્મણ મારા યજ્ઞ વખતે આવ્યા છો શું ટાણે આવ્યા છો માટે કાંઈક માગો જે માગો એ આપું ત્યારે બ્રાહ્મણ બોલ્યા બ્રાહ્મણ કે ધન્ય ધન્ય રાજા તમે ખરેખર સત્યવાદી છો પણ મારે જે માગવું છે ને તરત કહેવાય એવું નથી કહો ને પણ શું મૂંઝવણ છે અરે નરેશ નિશંક થઈને હું કહું તમને આગળ માગું અને તમે ન દઈ શકો તો ઉપાધિ થાય રાજા કહે અરે માગો ન દઉં તમે શું બોલ્યા હું ભૈરવાજ ઠીક પડે એ માગો રાજ માગો સાજ સુખ સંપત્તિ માગો વસ્તુ જોઈએ તે ત્યારે બ્રાહ્મણ કહે તો સાંભળો હું ધર્મપુર થી મારો દીકરો પણ આવવા જતો હતો આ શહેરની સીમમાં આવ્યા ત્યાં મારા છોકરાને સિંહે ઝાલ્યો એક જ પુત્ર અને આવું થયું મારા મનમાં એમ થયું કે મારું કુળ બધું નાશ પામ્યું બુઢાપણમાં બીજો બાળક થાય નહીં હરખમાં અહીએ હરખ રહ્યો નહીં આનંદ બધો ઉચડી ગયો મારીને મારા સુતની વાઘ બચારો પીડા જાણે નહીં મેં વાઘને કહ્યું ભલા માણસ મારો દીકરો મેલ એને હાટે મને ગરડાને ખાઈ જા મારો પરિવાર તો મારો વંશ તો રહે ત્યારે વાઘે જરાય મારું માન્યું નહીં એને એમ કહ્યું ભગવાન ભાઈ જ પછી મેં બહુ વાઘને વિનંતી કરી વાઘે એક રતી મારી માની નહીં ત્યારે મને તો બહુ પીડા પડી વિકટ વિપત્તિ આવી હું બહુ રડી પડ્યો ત્યારે સિંહને એમ થયું બહુ રડે છે તો આને કઈક કહું પછી મને કહ્યું તો સાંભળ બ્રાહ્મણ જો તારે તારા બાળકને જીવતો રાખવો હોય તો આ નગરના રાજા પાસે તું જા અને રાજા જો પોતાનું અડધું અંગ કરવતે કરીને વેરી આપે અને એ અંગ મને જો તમે ખાવા દો મને ભૂખ લાગી છે એ અંગ હું ખાઉં ને તમારા દીકરાને છોડી દઉં આવું કહ્યું બ્રાહ્મણ કહે છે કે મને વાઘે આવું કહ્યું રાજા મેં કહ્યું વાઘને એવું કેમ રાજા આગળ મગાય અને હું કદાચ રાજા આગળ માંગું તો રાજાથી કેમ દેવાય કારણ કે અન્ન ધન વસ્તુ કોઈ આપે એ તો બધાને હેલું છે પણ શરીર વેરીને આપવું એ કઈ હેલું નથી માગવાનું હોય મગાય ન માગવાનું ન મગાય રાજા અંગ વેરી આપે એવો વિશ્વાસ કેમ આવે હે રાજા મેં એમ કહ્યું વાઘને ત્યારે વાઘ કહે જા એ વસમું નથી આપશે અંગ આપશે તું જા આગળ દધીચી રૂચિએ હાડકે આપ્યા છે શિબી રાજાએ શરીર કાપી આપ્યું છે કરણે કવચ કાપી આપ્યું છે અને બળિયા બળિયા રાજા ત્રિલોકી ના રાજ્ય આપ્યા. સત્યવાદી ને સોયેલો છે, જય માંગો જાઓ ન પડે નામ. એટલે હે રાજા, હું તમારી આગળ આવ્યો છું, નથી મારાથી મુક્તિ મગાતું કે નથી દીકરાની આશા મેલાતી, બે કોરથી સંકટ આવ્યા છે, હવે મારે શું કરવું, હે ભગવાન તમે કરો યાસુ, એમ કઈ ઉભા રહ્યા કૃષ્ણેશ્વરમાં. કેટલી કળ ગોઠવી, હા કેટલી કળ ગોઠવી, માગતા નથી અને માગી લીધું. ભગવાન કરે હાચું કે ત્યારે રાજા કહે છે, મુજાઓમાં પ્રસન્ન થાઓ, ભલે તમે આવ્યા, આપીશ હું તમને મારું અર્ધું અંગ આપીશ, મુજાશો ને. બ્રાહ્મણ ધીમે રહીને કે પણ મહારાજ, એમ કહ્યું છે કે રાણી અને કુંવરનું વેરેલું હોવું જોઈએ. કાંઈ વાંધો નહીં, મારી રાણી કુમુદવતી અને મારો કુંવર મોરુધ્વજ, મયુર ધ્વજનો દીકરો મોરુધ્વજ, એ બે વેર છે, વાંધો નથી, તમે નિશ્ચિંત બની જાઓ, મળશે. જરૂર તમે જાણજો, રાજા કહે છે, આપું ઉતાવળું આ દેહ, ઉતાવળે આ શરીર આપું છું, વિલંબ તેની નથી વળી, સાચું માનજો નથી સંદેહ. આમ કહ્યું, માણસ મોકલ્યા છે, મરુધ્વજ ને તેડાયો. મયુરધ્વજ કહે છે કે બેટા બેટા, મારે બ્રાહ્મણ ને અર્થે વેરાઈ જવાનું છે, અને એટલા માટે તું ગાદીએ બેસ બેટા, હું તને રાજ તિલક કરી દેતો જાઉં. મયુરધ્વજ ને ગાદીએ બેસાડ્યો, ધન છે આ મયુરધ્વજ રાજાને, બ્રાહ્મણ મંત્ર બોલ્યા છે, રાજ તિલક કર્યું છે, અને રાજ તિલક કરી અને ગાદીએ બેસાડીને રાજાએ બે શબ્દ કહ્યા, બે શબ્દ, પુત્ર પ્રજાને પાળજો, એક શબ્દ, બીજો મટાળજો હરી શું સ્નેહને, આ બે શબ્દ, હે બેટા પુત્રની માફક પ્રજાનું પાલન કરજો, તમે રાજા થયા છો એટલે. બીજું એમ કહ્યું, મટાળજો હરી શું સ્નેહને, ભગવાનમાં જે સ્નેહ છે ને ઓછો ન થવા દેશો, રાજા ભલે થયા. દિન પ્રતિદિન પરમાત્મામાં અને સંતોમાં અભ્યાગતમાં બ્રાહ્મણોમાં પ્રીતિ વધારતા રહેજે, આવો ઉપદેશ આવ્યો. દૈન છે મયુરધ્વજ ને, હા એના દીકરાને એમ કીધું છે, ભલે તને સત્તા મળી, રાજ્ય મળ્યું, સુખ મળ્યું, ભગવાન માંથી રંચ માત્ર સ્નેહ ઘટવા ન દેશ, હા ઘટવા ન દેશ. માણસ લે આ ઉપદેશ, લે મયુરધ્વજ નો ઉપદેશ લીધા જેવો, એના દીકરાને ભલે આપ્યો પણ આપણે સમજો, આપણને આપ્યો, મટાળજો હરીશું સ્નેહને. આ તિલક થઈ ગયું, તુલસીની કંઠી પહેરી, પછી રાજાએ નાહી ધોઈ તૈયાર થઈ, ફૂલનો હાર ગળામાં પહેર્યો છે, કરવત મગાવ્યું વેરવામ, આકરી ધાર કઢાવેલું, હા જયારે કરવત આવ્યું, ગામ આખામાં ખબર પડી, સારી રત્ન પૂરી હાલ કલોલ થઈ છે, નાના મોટા બાલ વૃદ્ધ બહેનો ભાઈ અકળાઈ ઉઠ્યા, કહો આપણા રાજાને વેરનાર કયા પાપી આવ્યા, એ તો કતરાય બધા બ્રાહ્મણો માં. રાજા કે કોઈ દુઃખ ન લગાડો, હું ભાગ્યશાળી છું, શહેર આખું હાલ કલોલ થયું, કોઈને ધીરજ ધરાતા રહેતી નથી, હા કાર થઈ ગયો છે, સૌની આંખી માંથી નીર આવ્યા કરવત જોઈને. ત્યારે મરુધ્વજ એના બાપને કહે છે, પિતાજી હું તમારો દીકરો છું, તમારે પ્રત્યે આ નગરજનોને આટલો બધો પ્રેમ છે, તો પિતાજી તમે ન વેરાવો, હું તમારા બદલે વેરાઈ જાઉં છું, તમે રાજ્ય કરીને તમારી પ્રત્યે લાગણી વાળી આપણી ગામની પ્રજા છે એનું પાલન કરો, આપો મને એ વિપ્રને વળી કરો એને પ્રસન્ન, આવું મારું ધ્વજ બોલ્યો. ત્યારે રાણીને એમ થયું કે કુણો માખણ જેવો કુંવર વેરાઈ જાય, નાની ઉંમરમાં નથી એને હજી કઈ સંસાર ભોગ્યો, નથી હરિનું ભજન કર્યું, કે નાનો વેરાવા તૈયાર થાય ને હું ઉભી ઉભી જોઈ રહું, મારા દીકરાને વેરા તો હું જોવી બરાબર નહીં, કુમદવતી આગળ આવી. મયુરધ્વજ ને એમ કહે છે, પતિદેવ સ્વામી મારું ધ્વજ ને ના કહો, એને બદલે હું વેરાઈ છું. રાણી કહે કે અર્ધ અંગ હું આપું, આપો રાઈ ને, પામે પુત્ર એ પોતા ગણો, મને વાઘના મુખમાં દઈ ને. રાણી કહે છે, કારણ કે હું આપની અર્ધાંગના છું, તમારું અર્ધું શરીર મારામાં, એટલે તમારા વતી હું મારું અર્ધું શરીર વેની આપું તો વાંધો નથી. આમ કહ્યું. કુણ રાણી ની વાણી સુણી બોલ્યો દ્વિજ સેવક ને સંગ. આ વાણી આમ નામ સાંભળીને એટલે કૃષ્ણ શર્મા ઓલા ચેલા ને કહે છે, ચેલા દેખ એ સબ ગડબડ હો રહી હૈ. એમ કે આને કોઈને દેવાની દાનત નથી એમ. આ તો વાત વધારે પડી નહીં આપે રાય અર્ધું અંગ. આ લાલ ભલામણ મેલી લાલચ ચાલો માર્ગે જઈએ વેગે વાઘની પાસ. આપણે વાઘને જઈને કહી દઈએ ભાઈ ખાઈ જા અમારા છોકરાનું માંસ. અમે હાઈડકે એના લઈને અગ્નિ સંસ્કાર કરી નાખીએ કામ પૂરું થઈ જાય. આ તો વાત પંચાયતે પડી આમાંથી કઈ નીપજે એવું લાગતું નથી. હાલો હાલો ભગવાન ને ગમું એ ખરું એમ કહીને બે હાલતા થયા. ત્યારે રાણીએ રાજાએ હાથ જોડ્યા છે. કુમદવતી કહે છે કે દ્વિજ આમ કેમ કરો છો, તમને શું વાંધો આવ્યો? હું નારી રાજાનું અડધું અંગ છું માટે મારું અંગ કેમ વાઘને કામ ન લાગે? ત્યારે બ્રાહ્મણે શું કહ્યું ખબર છે? વાઘે એવું કહ્યું છે કે જમણું અંગ વેરીને લાવજો. તમે રાજાનું અડધું અંગ કહેવાઓ પણ ડાબું અંગ તમારું છે ને એ રાજાનું કહેવાય, જમણું અંગ તો તમારું કહેવાય. એટલે જમણું અંગ લઈ જાઓ ને તો રાજાનું ન આવે તમારું આવે, અને ડાબુ અંગ લઈ જાઓ તો રાજાનું અડધું અંગ આવે ખરું પણ એ તો ડાબુ કહેવાય, એટલે એ વાઘ ખાઈ નહીં ને મારો છોકરો ખાઈ જાય. આમ તૈયાર ભગવાન હતા ને. આ તો ના કામ લાગે કે છે. માટે અંગ તારું નાવે એને કામ જે, માટે અંગ તારું નાવે રાજા બોલ્યા. મયુરધ્વજ કહે છે કોઈ ન બોલશો, સૌ રાજી થાઉ. મારે આજ રૂડો રૂપાળો હોશિયાર આવ્યો છે એમાં કોઈ વાત બગાડવામાં. મોટા જે મગ્ન થઈને માંગે એવી તક આવી મારે આજ. ધન્ય ધન્ય મારા દેહ ને જે આવ્યું બ્રાહ્મણ ને કાજ. આવું બોલ્યા મયુરધ્વજ. લાવો કરવત કાંકરી, રાજાને સુરાતન ચડ્યું છે. લાવો કરવત કાંકરી ને આકરી કરી તેની ધાર, માથું ચીરીને મહારું નિસરે હાર પાર કે લાવો. અને કહી દીધું પાછળ રેજે તું પુત્ર મારા, સામી રેજે તું સુંદરી, વચ્ચેથી માંડો તમે વેર વાં અતિશય હરખ હૈયે ભરી. હરખાતે હૈયે હસતે મોઢે માંડો વેર વાં. આમ કહી દીધું. રાજી કરો ઋષિ રાઈ ને, કોઈ દિલમાં દિલગીર ન થાવો. મારા દુઃખને દેખી કરી રખે નઈને નિર્ભરો, રાજી થાવો. રાજા કહે શું કામ? મારા મનમાં રાજા કહે છે કઈ એવું નથી કે અવળું થાય છે. તમે શું કામ બધા શોક કરો છો? જલ્દી વેરવા તૈયાર થાવ. એમ કહીને રાજા બે થાંભલાની વચ્ચે એક ધોતિયું પહેરી બે થાંભલાને હાથનો ટેકો દઈને ઉભા રહ્યા. એ વખતે ગામ જોઈને ત્રાઈ તોબા કરે છે. આંખમાંથી આંસુડામાં વરસાદ થાય છે. બધા આહાહો કરતા નજીક આવવા માંડ્યા. રાજા કે ખબરદાર બધા દૂર રહો, સેનાને આજ્ઞા કરી કોઈને નજીક ના આવવા દો, કારણ કે કરવત જયારે ચાલશે ત્યારે લોહીની છોડે ઉડશે. કહો સૌ દૂર રહે નહીત્ર બગડશે માણસો. આમ કહ્યું છે દૂર રહો. નિષ્કુળાનંદ નો નાથ જોતા અન કર્યું કરવત તૈયાર. હે આકરી ધાર કાઢેલું કરવત, એક બાજુ જાલ્યું કુમુદવતી, એક બાજુ જાલ્યું મૌરધ્વજ, અને વચ્ચેથી માથે મેલ્યું જાઉં અને લખ્યું નિષ્કુળાનંદ સ્વામીએ. હે આકરે કાંકરે કરવત કા ઝૂને વાઢો મસ્તક લલાટ લગે, માંડું કપાવા માથું લલાટ સુધી આવ્યું કપાતું કપાતું. લોહીની સોયો ઉડે છે, કરર કરર માંડું બોલવા ખોપરી આવી હવે બરોબર. તોય મનમાં રાજાને કાંઈ નથી. હા એજી ધડાક ફડાક ફડાક નથી મને, અચળ અખડ ઉભા હે તો પગે તો અચળ અખડ ઉભા હે. કાંઈ નથી કરવ
ચાલે છે એ જ છૂટી છોલા તોણ લાલ લોહીની લોહી ઉડ્યું તે જોઈ જન મન ચડી ચિતે ચિતરી લોકોને ચિતરી ચડી દેખી ભૂપતિ ની વિપત્તિ મતી ચળી ઢળી પડ્યા મુરશાએ કરી વળી ઢળી પડ્યા મુરશાએ કરી કેટલાય માણસો તો મુરશા ખાઈને પડી ગયા છે આ લોહી ના લોસા ભળી પણ રાજા તો અડગ ઉભા છે દૈન છે એ રાજા ને ભારતમાં આવા પુરુષો થઈ ગયા છે એ આ ધરતી છે આ ધરતી સુરવીર સતી ની છે આ ધરતી સંતો ની છે લખ્યું આગળ કે કરે કરે રાત ચરે રાત માંડ્યું ચાલવા કરવા તે વામ અંગે ની વાત જાણી ડાબા અંગ ને ખબર પડી કે જમણું અંગ બ્રાહ્મણ ના ભાગ્યમાં આવ્યું અને મારું કઈ કામ ના આવ્યું એ અંગ તે હા ઉમંગ ભંગ થયું અને આવી ગયું આંખ માં પાણી વળે આવી ગયું આંખ માં પાણી અને આવી ગયું આંખ માં ડાબી આંખ માં આંસુડ આવ્યું ડાબી આંખે ને શોક થયો હું બ્રાહ્મણ ના કામ માં અભાગ્યું બ્રાહ્મણ ના કામ માં ના આંખીમાં આંસુડું ભર્યું ને એટલે ઓલા કૃષ્ણસર માં ચેલા ને કે છે ગાલભાઈ હાલે આ રોતલ રોતો રોતો દાન દે આપણે ન ખપે કે આંગ હડકી ફડકી ચડકી ચાલ્યા વેતા થયા બે ગણા ત્યારે રાણી એ કહ્યું છે મહારાજ ઉભા તો રહ્યો બાપા આમ કાં ભાગો છો પૂછો તો ખરા જો એ કઈક હસે છે ને એ કઈક રડે છે આનો મર્મ તો પૂછો આમ કેમ છે એમ કરવત તો છાતી સુધી આવી ગયું છે માટે પેલા પૂછો પછી આવીને પૂછ્યું આવીને પૂછ્યું કહો કહો તમે કેમ રડો છો ત્યારે અંગ માંથી વાચા ફૂટી છે એ અંગ માંથી વાચા ફૂટી છે કહો ભાઈ કે શું મારા કે હું બ્રાહ્મણ ને અર્થે આવ્યું નહીં આમ બોલ્યો હ
પછી આવીને પૂછ્યું એ અંગ ને કહે આંસુ આવ્યાનું કારણ સહી બોલ આંસુ કેમ આવ્યું ત્યારે તે કહે ભાગ્યશી અર્ધા અંગ ની જે બ્રાહ્મણ ને અર્થે આવ્યું નહીં આ બ્રાહ્મણ ને અર્થે આવ્યું નહીં આમ જ્યાં બોલ્યું નહીં શરીર ત્યાં તો ગજબ થયો મોટો અવાજ થયો આકાશમાં તેજ પથરાણું છે અરે એવું સુણીને એવું સુણી બીજ પલટી નથી આ ત્યાં પુરુષ કામ પ્રગાટ રૂપ રે નિષ્કુળ આનંદ નો નાથ ગાત ગાય માગ 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 મુજ પાસથી ભોગ રે માગ 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 મુજ પાસથી ભોગ રે માગ 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 મુજ પાસથી
ભગવાન હામે આવીને ઉભા થઈ પરમાત્મા નું અલૌકિક સ્વરૂપ જોઈને સારો સમાજ આનંદિત થયો મયુરધ્વજ રાજાને માથે હાથ મૂક્યો હતું એવું શરીર થઈ ગયું અને અતિ કરુણા દ્રષ્ટિથી મયુરધ્વજને ભગવાને કહ્યું છે માગો આપ માગો શું જોઈએ છે ત્યારે મયુરધ્વજે કહ્યું છે મહારાજ મયુરધ્વજ કહે માગું હું તે દેજો જે સૌ જીવના સારું જાણો સહી હવે સ્વામી કથા ઉપર વિચાર કરે છે ભલો ભલો એ ભૂપતિ જેની મતી મોટી અતિ ઘણી એ ભલી કરી એને ભક્તિ એના જેવી જોઈએ આપણી કયો સ્વામી એના જેવી આપણી ભક્તિ જોઈએ સત્ય શ્રદ્ધા ધીરજપણું જોઈએ એના જેવો વિવેક, ધર્મ પણ દ્રઢ ધારવો, જોઈએ એના જેવી ગ્રહી ટેક, મયુરધ્વજ જેવા થાવ આમ કહે છે. ટેક એક હરિભક્ત ને નેક છેક સુધી સાંડવી નહીં, જે ટેક લીધી એ લેવી ઠેઠ સુધી, કરી વિવેક યતિ ઉર માવળી, એક રંગે રહેવું સહી, સારી જિંદગી એક રંગે પૂરી કરવી. ઘડીક માં સત્સંગ ઉભે બળે ફાટી નીકળે અને ઘડીક માં પાછો ક્યાંનો ક્યાંય રખડવા હાલી નીકળે. ઘડીક માં તો સમરા કાઢે ભક્તિ, બધું છોડી દે, ટીવી બંધ, તમાકુ બંધ, માવા બંધ, બધું બંધ, મંદિર ભજન મહિનો દાડો ભજન કરે તો ધરો થઈ રે, પછી ટીવી ચાલુ, માવા ચાલુ, બીડી ચાલુ, જે હતું એમને આવું ના કરે. હા, કરી વિવેક યતિ ઉરમાં વળી એક રંગે રે હું સહી. આવી કથા સાંભળાય તરત હુરાતન ચડી જાય. હા, અઠવાડિયા બે અઠવાડિયા મહિનો તો હવને ભજન ચડી જાય, પણ કથા વાર્તા બંધ થાય ને ધીમે ધીમે બધું ટાઢું પડતું જાય ને છેવટે રેળાઈ જાય. પળે પળે રંગ પલટે ચડે અને જોને કહીએ નવલ કસુંબી કહીએ નીલનો, ઘડીક આ રંગ ચડે ને ઘડીક ઓલ્યો રંગ, ઘડીક ભગવાન નો ને ઘડીક માયા નો, આવું ન હાલે. એ એક રેણી કેણી એક રીત નહીં સ્વભાવ સમસલીલ નો, આવું ન થવું. પણ જે જે ભક્ત મોરે થયા તે સર્વે ની સુણીએ રીત, સાંભળો, એ કશા વિના કહો કોણ રહ્યા, એ સહુ ચિંતવી જુઓ તમે છે. ચિંતવો, કોની પરીક્ષા નથી થઈ, હવની થઈ છે, અને આપણે ઈ માર્ગે હાલ્યા છીએ તો પરીક્ષા થાય, સાવધાની થી તૈયાર રહેવું. અરે જેમ ઈક્ષુ પામે અમૂલ્યતા, શેરડી ની કિંમત ક્યારે થાય છે, તે તો પ્રથમ પોતે પીલાય છે, પેલા ઈ પીલાય છે અને ત્યાર પછી ચડે તાવડે, તેના ગોળ ખાંડ સાકર થાય છે. હા, પેલા પીલાવવું પડે, પછી તાવડે ચડવું પડે, પછી ગોળ ખાંડ હાકર થાય, એમ નામ થઈ જાય ને, કો કર્યા વિના નું થઈ જાય. માટે શિક્ષા પત્રી પાળવી પડે, નિયમમાં રહેવું પડે, ભજન કરવું પડે, પછી મુક્ત થવાય. તેમ કશા વિના કોઈ વસ્તુ ખરે ખપે નથી આવતી, એમ સમજી સંકટ સહો તો ભલી ભજી જાય ભક્તિ. હા, ભલી ભજી જાય ભક્તિ. અને પહોંચી વિના પર્વતે ચડ્યાની હૈયે કરે કોઈ હોશ, નિષ્કુળાનંદ કહે એ નહીં બને, પહોંચ નથી ને હું પણ અમથો શો અપસોસ, અમથો હું અપસોસ એ નહીં થાય. માટે ખરી હિંમત રાખી ભગવાનના ભક્ત ભજન કરે. આવતીકાલ સવારે તપો મૂર્તિ રૂભુરાઈ નું આખ્યાન આવશે. અત્યારની કથા અત્યારે વિરામ.